દાદાવાણી ડિસેમ્બર 2023. અપમાનની અસરોથી મુક્ત રાખે પાંચ આજ્ઞા. સંપાદકીય: આખા સંસરણ માર્ગમાં આત્મા અને પ્રકૃતિ બે જુદા જ રહ્યા છે. આત્મા સિવાય બધું પ્રકૃતિમાં આવી જાય છે. અહંકાર, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એ બધા જ પ્રકૃતિના ગુણો કહેવાય. જ્ઞાન પછી હું શુદ્ધાત્મા છું એની પ્રતીતિ 100% બેસી જાય છે, પરંતુ પ્રકૃતિ એનો ભાગ ભજવ્યા વગર રહેતી નથી. પ્રકૃતિમાં માન અપમાનની અસરો ઊભી થાય છે. તેમાં મને થયું એવો ડિસ્ચાર્જ અહંકાર તન્માયાકાર થાય એટલે અસરો ઊભી થાય છે. તે અસરોથી મુક્ત થવા આ વર્ષે દાદા ભગવાનની ગુરુપૂર્ણિમા નિમિત્તે પૂજ્યશ્રી દ્વારા અપાયેલ દાદાશ્રીનો વિશેષ જ્ઞાન સંદેશો એ જ છે કે માન અપમાનને જુદું જોઈ એનો વિજ્ઞાનથી ઉકેલ લાવીએ. પ્રસ્તુત અંકમાં અપમાનથી અસરમુક્ત થવા માટે જુદાપણાની જાગૃતિ વધે તે અર્થે ચાવીઓ મળે છે. મહાત્માઓ બહાર ભલે ગાળો ભાણતા હોય પણ અંદર પોતે ખોટું થયું એના પસ્તાવામાં હોય, રાગ દ્વેષ રહિત હોય એ ઉચિત વ્યવહાર છે. ઉચિત વ્યવહારથી શરૂ થાય ને અંતે શુદ્ધ વ્યવહાર સુધી પહોંચે. દાદાશ્રી કહે છે કે હું ગાળો ભાંડનારને જોતો નથી, ગાળો ભાંડનારની મહી કોણ છે, કોને ભાંડે છે એને જોઉં છું. ગાળ ભાંડે છે એ પાવર ચેતન છે, એ આપણા હિસાબને આધીન છે અને પોતે શુદ્ધાત્મા છે. આ દ્રષ્ટિ કેળવીએ તો આખું જગત નિર્દોષ દેખાય. સામો ગાળો ભાંડે ત્યારે પોતે નક્કી રાખવું કે મારે સંભાવે નિકાલ જ કરવો છે, મારા મારી થઈ તે વ્યવહાર નથી, ડિસ્ચાર્જ છે. પણ સંભાવે નિકાલ કરવો છે એ નક્કીપણું એ વ્યવહાર છે. ચંદુના નામની ટપાલ આવી, કોઈ આડું અવળું બોલી ગયો તે સંયોગ પૂતગલનો છે, એમાં મારું નથી એમ કહેતા છૂટું પડી જાય. અસંયમને જુદો જોવો એ જ સંયમ. જેનું અપમાન કરે છે એ તો મૂર્ત ભાગ છે. હું અમૂર્ત છું, મને ઓળખે જ શી રીતે, એમ આત્મગુણોની ભજનાથી અસરમુક્ત રહેવાય છે. મહી વિચારો ફરી વળે ત્યારે હું અનંત શક્તિવાળો છું એમ બોલીએ તો વિચારોનું જોર તૂટી જાય. જે કિંચિત માત્ર કોઈથી દુઃખી ના થાય એવું પોતાનું અવ્યાબાદ સ્વરૂપ લક્ષમાં રહે તો અપમાનની અસરો ના અડે. પોતે અનંત સુખનો કંદ છે, એનું કોઈ અપમાન કરે તોય એને સુખ જ લાગે. જ્ઞાન પછી અપમાન પચાવતા આવડે તો જ્ઞાની થઈ જાય. કોઈ આપણું અપમાન કરી જાય તો કેટલી સમતા રહી એ આપણા જ્ઞાનનું થર્મોમીટર છે. એ થર્મોમીટર પરથી ખ્યાલ આવે કે આપણે કેટલી આજ્ઞા પાળી. પાંચ આજ્ઞા અને સ્વરૂપની રમણતાના આરાધને આપણે સૌ મહાત્માઓ માન અપમાન કશાયને ઓગાળવાનો પુરુષાર્થ આદરી અસરમુક્ત દશા પામી પોતાનું સનાતન સુખ અનુભવી શકીએ તેવી હૃદયપૂર્વક અભ્યર્થના. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી ડિસેમ્બર 2023. અપમાનની અસરોથી મુક્ત રાખે પાંચ આજ્ઞા.
અહંકાર કશાય એ પૂતગલ.
આ કશાય જે છે તે પૂતગલને આધીન જ છે ને, પૂતગલથી જ પરિણામ પામે છે ને તે.
એ પોતે જ પૂતગલમાં ગણાય છે, એ પૂતગલનો એક ભાગ જ છે.
ક્રોધ એ પૂતગલનો સ્વભાવ કે પ્રકૃતિનો?
પ્રકૃતિ એ પૂતગલ જ છે. બધું આ પ્રકૃતિમાં કોઈ ચેતન બેતન નામેય નથી, એ બધું પૂતગલ જ છે.
એટલે ક્રોધ, માન, માયા ને લોભ એ પૂતગલમાં?
બધું પૂતગલ જ છે.
ક્રોધ, માન, માયા, લોભ જે એના પરિણામ બતાવે છે એનું કારણ શું?
એ બધું અજ્ઞાનતા હોય ત્યાં સુધી છે. ક્રોધ, માન, માયા, લોભ જે લઘુગુરુ સ્વભાવના છે તે પૂતગલનું છે. અગુરુ લઘુ સ્વભાવવાળું બધું આત્માનું. વગર બોલે ગુસ્સો હોય તો ખબર પડે કે ના પડે? પડે જ.
પઝલ કરનારું પૂતગલ જ કહ્યું, તે એમાં અજ્ઞાન નથી કહ્યું.
એ જ પૂતગલ, પૂતગલ એ જ અજ્ઞાન ને. ક્રોધ, માન, માયા, લોભ બધું ઉદયાસ્ત હોય, આપણું ના હોય. ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર બધું એ પૂદગલ કહેવાય. એ મિશ્રચેતન પણ આમ પૂદગલમાં ગણાય.
અહંકાર જે ભોગવે છે એ પૂદગલના માધ્યમથી ભોગવે છે ને?
હા, પણ એ તો એનો બીજો રસ્તો જ નથી ને. અહંકાર એ પૂદગલ છે, આ આત્મા સિવાયનું બીજું બધું પૂદગલ જ છે. અને એ પ્રકૃતિ કહો કે પૂદગલ કહો, શુદ્ધાત્મા અને પૂદગલ બે જ છે. આ
પ્રકૃતિને જુદું જોવાય તો તમે છૂટા.
અમને આટલા બધા વર્ષો થયા જ્ઞાન લીધાને, તોય હજુ પ્રકૃતિ એનો ભાગ ભજવ્યા વગર કેમ નથી રહેતી?
આ પ્રકૃતિ તો ભાગ ભજવે ને. પ્રકૃતિ એટલે શું એ ના સમજવું જોઈએ. પ્રકૃતિ એટલે અનટાઈમલી બોમ્બ. ક્યારે ફૂટે એ કહેવાય નહીં, ફૂટવાની અવશ્ય, એ પોતાના કાબૂમાં નથી.
પણ દાદા, હજી કેમ સંયમ ના આવે?
પણ એ તમારા કાબૂમાં નથી, છતાં એમ બોલવાની જરૂર નથી. એની ઉપર કંટ્રોલ કરવા જશો તો મૂરખ બનશો, એ કંટ્રોલ નહીં કરો તો વધારે મૂરખ બનશો. એટલે વાત સમજવાની જરૂર છે આપણે. સમજીએ ત્યારે મેળ પડે. સમજવાનું એટલે શું કે પ્રકૃતિને થયા કરે એ જોયા કરવાનું.
આપણને કોઈ કંઈ પણ અપમાનભર્યું કહે ત્યારે આટલે વર્ષે આપણને સંયમ ન રહે તો એનો અર્થ જ શું?
એ તો મય પ્રકૃતિનો મોટો અવાજ થાય. 10 વર્ષથી એ અવાજ નાનો થતો હોય ને તે દાડે મોટો થઈ જાય, કારણ કે મય દારૂ વધારે ભરાઈ ગયો હોય. માટે આપણે કશી ભાંજગડ કરવાની નહીં. એ આપણે જુદું જોઈ શકીએ છીએ કે નહીં એટલું જ સમજી લેવાની જરૂર હોય. પ્રકૃતિને જુદી જોવાય તો વાંધો નથી, જોવાય એટલે તમે છૂટા. અમને વધે તે ઘડીએ અમે છૂટા નહીં રહેતા હોઈએ. માન આપે તે ઘડીએ છૂટા રહીએ અને વધે તે ઘડીએ છૂટા રહીએ.
અમે છૂટા નથી રહી શકતા તે ઘડીએ. કોઈ અમને વધે તો સામો જવાબ આપી દઈએ.
પણ ત્યાં એ તમારે જોવાનું, અને તે પછી તમારું ધ્યાન આવું થશે ધીમે ધીમે. આ માર્ગે અમારે આ આવું થતું હતું, તે આવું થવા માંડ્યું. હવે તમારે છે તે આવું થાય છે, તેનું વળી આવું થશે ધીમે ધીમે. એટલે માર્ગ ઉપર આવી રહ્યા છો.
એટલે આ જન્મમાં આવું રહેવાનું છે?
એ પાછલા ભાગમાં ઓછું થઈ જાય. એ તો જુદું જુદું હોય, કોનો કેવો માલ પડ્યો છે એના પર છે. પૂદગલ એટલે પૂરણ કરેલું ગલન થાય છે તે. નવું પૂરણ થતું નથી, પણ ગલન થાય છે તે જોયા કરો.
માન અપમાનની અસર ભોગવે અહંકાર.
આ માન અપમાનની જે વાત થઈ, એ માન અપમાનનો ખ્યાલ કોને આવે છે? એ કંઈ દેહને નથી આવતો, એ તો આત્માને જ આવે છે ને.
આત્માને માન અપમાન હોય નહીં. એ ભિખારો નથી કે એને માન અપમાન હોય. એ તો આખા બ્રહ્માંડનો રાજા કહેવાય, બ્રહ્માંડનો ભગવાન કહેવાય.
પણ અંદર જે પહોંચે છે એ તો આત્માને ચોંટ લાગે છે ને?
ના, આત્માને નથી લાગતું, આત્માને અડે નહીં.
દેહ તો અનાત્મા છે, દેહને શું અસર થાય માન અપમાનની?
આ બરફને ધખધખ તો અગ્નિ અડાડીએ તો શું થાય? અગ્નિ અડાડીએ તો બરફ દાજે કે નહીં?
દાજે નહીં, પણ બરફ ઓગળી જાય.
એ તો પોતાનો ઠંડો સ્વભાવ તે ઉલટો પેલાને ટાઢો કરે છે. એવી રીતે આત્માને દુઃખ અડે નહીં. આ દેહને લાગતું નથી અને આત્માને લાગતું નથી.
તો કોને લાગે છે?
આ ભોગવે છે કોણ? અહંકાર. અહંકાર ભોગવે છે ને અહંકારને લાગે છે. આત્માને કશું અડે નહીં. આત્મા તો એની પોતાની ચીજ સિવાય સ્વીકાર જ નથી કરતો કોઈ ચીજનો. એ અહંકાર આ ભોગવે છે ને તેને લાગે છે.
કશું અડે નહીં એવો આત્મા છે.
ઘણી વખત કોઈ આક્ષેપ મૂકે ત્યારે અહંકાર દુભાય, અહંકારને ઠેસ વાગે, ત્યારે સામાથી પોતાને દુભાય એની વાત કરું છું.
એ તો લેટ ગો કરવું, જતું કરવું. જો આપણો અહંકાર દુભાય તો સારું, ઉલટું. આપણાથી એનો અહંકાર દુભાય તો તેની જવાબદારી આપણા ઉપર. પણ આ તો ઉલટું સારું. મહી મોટામાં મોટું તોફાન મટ્યું.
પણ મહી અહંકાર બળ્યા કરે તેનું શું?
જેમ બળે તેમ ઓછો થતો જાય. આપણે બધું ઓછું જ કરવું છે ને. લાકડું બાળી નાખવું છે, તેમાં જેટલું બળ્યું એટલું ઓછું. બીજું બળતું હોય તો સારું ઉલટું એને જોયા કરવું. છેવટે બાળવાનું જ છે ને.
પણ થોડું પોતે મહી પછી બળવા માંડે. પેલું બળતું હોય ત્યારે પછી એની ઝાડ પોતાને લાગે ને દાદા?
એ ઝાડ લાગે તે આપણે જાણવું જોઈએ ને કે ભાઈ આવડો મોટો ભડકો થયેલો તે ઝાડ લાગે. આપણે ખસી જવું ઝાડ લાગે એટલે. કારણ કે આત્મા એવો છે એને ઝાડ અડતી જ નથી. એ મનમાં માને કે મને ઝાડ અડી એ તો ખોટું છે. ઝાડ અડી એવું દેખાય ખરું, પણ એને સ્પર્શ નથી કરતી, એને દુઃખ નથી આપતી. એને એમે લાગે કે મને બાળી મેલ્યો, પણ કશું વડે નહીં એવો આત્મા છે. 100% ગેરંટી એની. આવો સરસ આત્મા આપ્યો પછી આવી બધી વાત જ ક્યાં રહી તે? આપણે જેટલી ખોટ ખાઈએ એટલી જાય.
રાગ દ્વેષ રહિત ઉચિત વ્યવહાર.
એટલે દાદા, અમારે મહાત્મા માટે તો આ જ વસ્તુ ને કે આપે અમને આત્મા આપ્યો, હવે અમારે વ્યવહાર શુદ્ધ થવો જોઈએ ને.
થઈ ગયો છે ને, પણ ઉચિતથી માંડીને શુદ્ધ વ્યવહાર સુધી થઈ ગયો છે.
એ બેનો, ઉચિત અને શુદ્ધનો ફોડ પાડો ને.
ઉચિતથી શરૂઆત થાય. ઉચિત એટલે ખોડ કાઢવા જેવો નહીં. કોઈ ગાળો ભાંડતો હોય સામસામી તોય પણ એ વ્યવહાર ઉચિત છે. ત્યાંથી આગળ પછી શુદ્ધ વ્યવહાર.
એ કેવું? આપે ઉચિત વ્યવહારની વ્યાખ્યા કહી કે કોઈ ખોડ ના કાઢે, અને આ બીજી બાજુ કહ્યું કે ઉચિત વ્યવહાર એટલે કોઈ ગાળો ભાંડે તોય એ ઉચિત વ્યવહાર કહેવાય.
અહીં તમે ચીડાયા હોય ને કોઈની જોડે તોય આપણે અહીં બધા સમજે, નિકાલ કરતા હશે કંઈક સંભાવે એવું જ કહે ને. બધા નોટડાઉન ના કરે નહીં. તમે નોટડાઉન કર્યું એવું કોઈનું કંઈ?
ના, નોટડાઉન ના થાય.
એનું શું કારણ છે? કેમ ઉચિત વ્યવહાર છે એ ત્યારે રાગદ્વેષ રહિત છે, રાગદ્વેષ નથી. રાગદ્વેષ રહિત વ્યવહાર પછી મારંમાર કરતા હોય, હથોડા મારતા હોય, પણ એ ઉચિત વ્યવહાર કહેવાય. એમાં તિરસ્કાર જરાય નથી આવતો.
હવે એ વ્યવહારને શુદ્ધ વ્યવહાર રાખવાનો એવું કંઈ જુદું છે?
હા, શુદ્ધ વ્યવહાર તો એ શુદ્ધ વ્યવહાર જ રહ્યો, પણ એ શુદ્ધ દેખાય નહીં ત્યાં સુધી એ ઉચિતથી માંડીને શુદ્ધ સુધીનો એનો ભેદ છે. છે તો શુદ્ધ જ, પણ ઉચિત શુદ્ધથી માંડીને શુદ્ધ શુદ્ધ સુધીનો ભેદ છે. એવું છે ને, આપણો આ શુદ્ધ વ્યવહાર જ કહેવાય. પણ શુદ્ધ વ્યવહાર દેખાવમાં નથી આવતો ત્યાં સુધી ઉચિત વ્યવહાર કહેવાય, અને દેખાતો થાય ત્યારે શુદ્ધ કહેવાય. ઉચિત વ્યવહાર બહાર લોકોને હોય નહીં. બહાર તો જે એ ચીડાવવાનું હોય તો ચીડાય, ને રડવાનું હોય તો રડે, અને હસવાનું હોય તો હસે ખરો. એટલે આપણો વ્યવહાર ઉચિત વ્યવહારથી બિગિનિંગ થાય છે અને અંતે શુદ્ધ વ્યવહાર સુધી પહોંચે. શુદ્ધ નિશ્ચય અને શુદ્ધ વ્યવહાર. હવે જેટલો વ્યવહાર શુદ્ધ થયો એટલો શુદ્ધ નિશ્ચય તમારી પાસે પ્રગટ થઈ ગયો. સંપૂર્ણ શુદ્ધ વ્યવહાર થશે એટલે શુદ્ધ નિશ્ચય, સંપૂર્ણ એટલે પૂર્ણાહુતિ. હવે આ આપણો ઉચિત વ્યવહાર છે, પણ લોકોને કેમ સમજાય? આપણો વ્યવહાર મોક્ષ માટે ઉચિત વ્યવહાર છે, પણ લોકોને અનુચિત લાગે. હવે શુદ્ધ વ્યવહાર એટલે શું? આ ભાઈ મારું અપમાન કરે છે એ એમનો વ્યવહાર અશુદ્ધ છે, પણ મારે એમને શુદ્ધાત્મા ભાવે જોઈ અને એમની જોડે શુદ્ધ વ્યવહાર રાખવાનો. મારો વ્યવહાર ના બગડવા દેવો, કારણ કે એ જે ગાળ ભાંડતો હોય, એ જે કંઈ આવું અપમાન કરે છે એ પોતે નથી કરતો. આ મારા કર્મના ઉદયો એની મારફત નીકળે છે, માટે હી ઇઝ નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ. એ તમે સમજી ગયા ને? હવે એ શુદ્ધાત્મામાં હોય યા ના પણ હોય, પણ એને શુદ્ધાત્મા તરીકે આપણે જોવો જોઈએ અને નિર્દોષ જોવો જોઈએ. એનું નામ શુદ્ધ વ્યવહાર. દોષિતને નિર્દોષ જોતા આવડ્યું. બધું જગત જેને દોષિત કહે છે તેને આપણે નિર્દોષ જોઈએ એ એવી રીતે. પોતે શુદ્ધ છે ને સામો શુદ્ધ જ છે એવી દ્રષ્ટિ જેની છે એ શુદ્ધ વ્યવહાર. આ પાંચ આજ્ઞા પાળે ને એ બિલકુલ શુદ્ધ વ્યવહાર. પાંચ આજ્ઞા એટલા માટે જ છે, આ ઉચિત વ્યવહાર છે ને તે શુદ્ધતાને પકડે એટલા માટે છે. અને આ પાંચ આજ્ઞા નથી પડાતી એ ઉચિત વ્યવહારમાં જાય છે.
નીકળતો માલ એ નહીં વ્યવહાર.
આ જૂનો પડી રહેલો માલ નીકળે તેને જ જો વ્યવહાર કહે, પણ આ જૂનો માલ તો પછી ગંધાય, એટલે ભરેલો માલ તે વ્યવહાર નથી. વ્યવહાર કયો છે? અત્યારે એ શેમાં છે તે વ્યવહાર. અત્યારે આ ભાઈ છે તે કોકને ટેડકાવતો હોય તો હું એને વઢું નહીં. હું જાણું કે એ ટેડકાવવામાં નથી પોતે, કારણ કે ટેડકાવવા પાછળ પોતાને પસ્તાવો થાય છે કે આ ખોટું થયું, આવું ના થવું જોઈએ. હવે આ ઊંડાણ સુધી એ લોકોને સમજણ પડે નહીં ને. આ કેટલી બધી ઊંડાઈ છે આની તે લોકોને સમજણ પડે નહીં એવું આમ દેખાય તે તો ઉપરછલનું જુએ ને, સુપરફ્લ્યુઅસ જુએ ને એ તો. હવે આ ઊંડાઈ એટલે એ એમને ગાળો ભાંડતા હોય ને તોય હું જાણું કે એ એમાં નથી. એ પોતે ગાળો ભાંડતો નથી અત્યારે. પોતે પસ્તાવો કરે છે એટલે વ્યવહાર એનો ઊંચો છે, પણ આ તો માલ પાછલો ભરેલો તે નીકળી જાય છે, એને કાઢવો તો પડશે જ ને.
આપે સુંદર દ્રષ્ટાંત આપેલું. તાનસાનું પેલું પાણી જે છે ત્યાંથી બંધ કરી દીધો પેલો કોક, તો એ પાઇપમાં ભરેલું પાણી નીકળે છે.
આ લોકોને આવકનો કોક બંધ થઈ ગયો, પણ જાવકનું તો રહ્યું ને. હવે પાણી જતું હોય તેમાં થોડો ડામર પડ્યો હોય તો ડામરવાળું નીકળે, એમાં કંઈ હવે તે ઘડીએ એને વઢવાનું હોય? એ તો મુઆ પહેલાં ભર્યું હતું તે અત્યારે નીકળ્યું છે, તેમાં તું શું કરવા વઢું છું? ખાલી તો કરવું પડશે ને. એટલે આ બધાનો ઉચિત વ્યવહાર. કારણ કે તમને ગુસ્સો થતાની સાથે અંદર શું થાય છે, આ ના થવું જોઈએ એવું થાય છે ને. આ એક બાજુ છે તે ગુસ્સો કરે છે અને એક બાજુ એ પોતે છે તે આમ ન થવું જોઈએ એવું મય પસ્તાવો થયા કરે. એ અભિપ્રાય ફેરફાર થઈ ગયો એ વ્યવહાર તમારો. આમ ન થવું જોઈએ એનું નામ ઉચિત વ્યવહાર. ત્યારે લોક બહારનું જુએ એટલે મને કહે છે તમારા મહાત્માઓમાં કોઈ બહારનો વ્યવહાર બહુ ફરતો નથી. ત્યારે મેં કહ્યું એ નહીં ફેરવવાનો અમારે. ત્યારે કહે છે એવું તો ચાલતું હશે. ત્યારે મેં કહ્યું એ બધું તો અમારે ચાલે ભાઈ, કારણ કે એને સમજણ પાડવા બેસું તો ના પડે અને મારે ટાઈમ બગડે 4 કલાકનો.
અસંયમને જોવો એ જ સંયમ.
આપણા આ વિતરાગ વિજ્ઞાનમાં આપણું અક્રમ વિજ્ઞાન એ સંપૂર્ણ વ્યવહાર નિશ્ચયનો માર્ગ છે, કારણ કે વ્યવહાર બિલકુલેય સંયમપૂર્વક થાય છે. વ્યવહાર કેવો થાય છે? ગાળ ભાંડે તે ચંદુભાઈ, પોતે ના કહે છે એમ નહીં હોવું જોઈએ, એ સંયમ તમારો. અને તમારા સંયમની કિંમત છે, ચંદુભાઈના સંયમની કિંમત નથી. એટલે આ સંયમપૂર્વકનો વ્યવહાર છે એટલે આ વ્યવહારને અમે શુદ્ધ વ્યવહાર કહીએ છીએ. અને શુદ્ધ વ્યવહારના બેઝમેન્ટ ઉપર શુદ્ધ નિશ્ચય કમ્પ્લીટ ઊભો રહ્યો છે. શુદ્ધ વ્યવહાર છે ત્યાં આત્મા છે. જ્યાં સંયમપૂર્વકનો વ્યવહાર નથી ત્યાં આત્મા પ્રાપ્ત થશે એવું માની શકાય નહીં. વ્યવહાર સંયમપૂર્વકનો હોવો જોઈએ.
એટલે મહાત્માઓને સમજવામાં જરા ગડબડ થાય છે.
ના, આ જ્ઞાન આપ્યા પછી તમારો શુદ્ધ વ્યવહાર જ હોય છે, પણ એ માને છે અવળું. ક્રિયા હિંસક દેખાય છે અને વ્યવહાર શુદ્ધ જ છે. ચંદુભાઈને કોક માણસ આવીને કહે, તમે આ છોકરાને ભણાવો છો ને, તે બહુ જ ખરાબ રીતે ભણાવો છો, એવું તે બધું બ્લેમ કર્યા કરતો હોય, આરોપ કર્યા કરતો હોય તમારે મોઢે, તે વખતે આ ચંદુભાઈ છે તે એને પાછું બ્લેમ કરે, અને તેને તમે જાણો કે આ ચંદુભાઈ અસંયમી થયા. એ જેને અસંયમ થયો એ જાણે છે, એ જાણનાર સંયમી છે. એટલે આ જાગૃતિ છે કે નહીં એ ખબર પડે કે ના પડે? ગાળ ભાંડે તો આપણી જાગૃતિમાં ખબર પડી જાય. અગર તો સરસ કપડાં પહેરીને લગ્નમાં જતા હોઈએ અને કોઈ ઉપર થૂંકે તો એના ઉપર બચકા નહીં ભરવા જતા જાગૃતિમયથી ઉત્પન્ન થાય. આ ચંદુભાઈ એ વખતે બચકું ભરી લે, પણ તોય મય અંદરથી એમ થાય કે આ ન હોવું જોઈએ. એ જાગૃતિ અને એ જ સંયમ. અસંયમને જોવો એ જ સંયમ.
દાદાનું જ્ઞાન મળ્યા પછી અંદરથી સંયમ પરિણામ ઉત્પન્ન થાય છે.
સંયમ જ છે, પોતે જુદો જ છે. એટલે મહી સંયમ પરિણામને લીધે એ શુદ્ધ વ્યવહાર જ કહેવાય છે. આ પરિણામ એની પર સંયમ હોવાથી એ શુદ્ધ જ કહેવાય છે. એ તો વ્યવહારમાં આમ આરપાર નીકળી જવો જોઈએ. આપણું જ્ઞાન વ્યવહારને આરપાર કરે એવું છે. આ અલૌકિક વિજ્ઞાન છે. જો વિજ્ઞાન જાણવામાં આવે તો કલ્યાણ થઈ જાય આખા જગતનું.
ગાળો ભાંડનારામાંય દેખાય શુદ્ધાત્મા.
અમારે વ્યવહાર કેવો છે?
ટોપ, ઊંચામાં ઊંચો.
એટલે એવું જોઈએ. એટલે આ ભાવમાં એ પોતે સમજ્યા છે, છતાં એ વ્યવહાર ઊંચો છે તે ફિટ થઈ ગયો. તે આવતા ભાવમાં એવો થઈ જાય. અને બીજા જે હિસાબ આપે તે આપણો હિસાબ છે. કોઈ છે તે માળા ચડાવવા આવે, પગે લાગે, તે આપણો હિસાબ. અને પછી કોઈ મારતો હોય તે આપણો હિસાબ. તમને કોઈ ગાળ ભાંડે તે ફેરો એનામાં શુદ્ધાત્મા જ તમને દેખાવો જોઈએ. પેલો વ્યવહાર ના દેખાય. વ્યવહાર તમારો હિસાબ છે. તમારો જે હિસાબ હતો ભોગવવાનો તે પૂરો થઈ રહ્યો છે, તેથી એનો વ્યવહાર કરી રહ્યો છે. પણ એ પોતે તો શુદ્ધ જ છે, એટલે એમના તરફ શુદ્ધતાની દ્રષ્ટિ રહે તો એ શુદ્ધ નિશ્ચય કહેવાય. આપણે શુદ્ધ અને જગત શુદ્ધ. જેટલો શુદ્ધ ઉપયોગ એનું નામ શુદ્ધ નિશ્ચય. એ જ શુદ્ધ આત્મરમણતા, અને તો જ શુદ્ધ વ્યવહાર રહે. જેટલો શુદ્ધ નિશ્ચય હોય એટલી વ્યવહાર શુદ્ધતા રહે. નિશ્ચય એક બાજુ કાચો, અશુદ્ધ થાય એટલી વ્યવહાર અશુદ્ધતા.
કોઈ દોષિત નહીં એ જ શુદ્ધ ઉપયોગ.
શુદ્ધાત્મા થઈ ગયા એટલે કંઈ કામ પૂરું થતું નથી. શુદ્ધાત્મા કોનું નામ કહેવાય કે સામો ગાળો દે અને આપણને જો અશુદ્ધિ થાય તો તે શુદ્ધાત્મા ના કહેવાય. એનો શુદ્ધાત્મા દેખાવો જોઈએ તે ઘડીએ. ગાળો જે દે છે એ આપણું ઉદય કર્મ દે છે. એ વાજિંત્ર વાગી રહ્યું છે, ટેપરેકર્ડ વાગી રહી છે, પણ ઉદય કર્મ તો આપણું જ ને. અને સામો શુદ્ધ જ છે એટલે પોતે સામાને શુદ્ધ જુએ. હું ગાળો ભાંડનાર જોતો નથી. ગાળો ભાંડનારની મહી કોણ છે એને હું જોઉં છું. અતત્વને હું જોતો નથી. મારે અતત્વનું શું કામ છે? ગધેડું અતત્વ જ છે ને આ અતત્વ છે. હું તો તેમાં તત્વની તપાસ કરું છું. અમારી દ્રષ્ટિથી જોવા જાઓ તો તમારે અમારી દ્રષ્ટિ કેળવવી પડશે કે જગત આખું નિર્દોષ છે. દોષિત દેખાય છે તે જ ભ્રાંતિ છે. તમને ગાળ ભાંડે તે તમને દોષિત દેખાય છે તે ભ્રાંતિ છે. કારણ કે ગાળ ભાંડનારું છે તે પાવર ચેતન છે. સામાનું પાવર ચેતન તમારા હિસાબને આધીન છે. તે હિસાબ ચૂકવવાના. હિસાબ ચૂકવાઈ ગયા પછી કશું રહેતું નથી. અને દરઅસલ ચેતન તો શુદ્ધાત્મા છે. એટલે એ ગાળ ભાંડે તોય તમારે તો એને શુદ્ધાત્મા જોવા પડે. કોઈ દોષિત ના દેખાય એનું નામ શુદ્ધ ઉપયોગ. દોષિત છે નહીં, જગત નિર્દોષ જ છે.
જીવ માત્રને શુદ્ધ જુઓ.
પોતાને શુદ્ધ જુએ એનું નામ શુદ્ધ ઉપયોગ. જીવ માત્રને શુદ્ધ જુઓ એ શુદ્ધ ઉપયોગ કહેવાય. હવે વખતે કોઈ માણસ આવડો મોટો ફૂલોનો હાર ચડાવી ગયો એટલે તે ઘડીએ આપણને એના તરફ ભાવ આવ્યો કે બહુ સારો માણસ હતો, અને પછી એક માણસે એ હાર તોડી નાખ્યો ને ફેંકી દીધો આપણી પાસેથી લઈને, તો એના પર અભાવ થાય તે શુદ્ધ ઉપયોગ ના કહેવાય. એક પહેરાવે, એક તોડી નાખે, એક માન આપે, એક ગાળો ભાંડે, પણ એનામાં ફેરફાર ના હોય, એ ફેરફાર થાય છે ત્યાં સુધી એ હજુ શુદ્ધ ઉપયોગ થયો નથી જેટલો જોઈએ એવો.
ફેરફાર થાય જ છે દાદા, અસર થઈ જાય છે.
એ ફેરફાર થાય એટલે જાણવું કે એટલો કચરો છે હજુ. શુદ્ધ ઉપયોગ એટલે આત્મા ભૂલાય નહીં, એટલે જેટલો વખત રાગદ્વેષ ના થાય એ શુદ્ધ ઉપયોગ કહેવાય.
અહીંયા સત્સંગમાં બેઠા હોઈએ અને બધામાં આપણે શુદ્ધાત્મા જોઈએ એ શુદ્ધ ઉપયોગ કહેવાય?
આ તે બધામાં શુદ્ધાત્મા જોઈએ, પણ કોક આવીને ધોલ મારે અને એનામાં શુદ્ધાત્મા ના દેખાય તો આપણે જાણવું કે નોય શુદ્ધ ઉપયોગ. પોલીસવાળો જેલમાં લઈ જતો હોય તે ઘડીએ પોલીસવાળામાં શુદ્ધ આત્મા જ દેખાય ત્યારે ખરું. બૈરી ગાળો ભાંડતી હોય તે ઘડીએ બૈરીમાં શુદ્ધ આત્મા દેખાય ત્યારે સાચું. એવો આત્મા તમને આપ્યો છે, તમારે જાણવાની જરૂર. મેં આત્મા આપ્યો છે કેવો? નિવ્વળ શુદ્ધ આત્મા આપ્યો છે. ક્યારેય પણ પાછો હતો એવો ના થઈ જાય, એટલે તમારી તૈયારી જોઈશે.
પ્રજ્ઞા થકી વ્યવહારમાં શુદ્ધિ.
ચંદુભાઈ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેનો ઉપયોગ તો વ્યવહારમાં જ હોય, તો પછી આપ જે શુદ્ધ ઉપયોગમાં રહેવાની વાત કહો છો એ કેવી રીતે બને?
એ તો પ્રજ્ઞા થકી બનવાનું ને, એટલે પોતે શુદ્ધ છે અને સામાનામાં શુદ્ધ છે. પ્રજ્ઞા અને અજ્ઞા બે ફેર ને, પેલું અજ્ઞા કામ કરે ને આ પ્રજ્ઞા કામ કરે, એટલો જ ફેર.
આ ચંદુભાઈ વ્યવહારમાં છે
એ બધી અજ્ઞા કામ કર્યા કરે. અજ્ઞા અને પ્રજ્ઞા, અજ્ઞા એટલે બુદ્ધિ, પ્રજ્ઞા એટલે જ્ઞાન. પ્રજ્ઞા છે તે હું શુદ્ધ છું એવું જાણે છે અને બીજાને બીજો ગાળો દે છે તો એના આત્માને શુદ્ધ છે એમ જાણે છે. એને શુદ્ધ જાણવાનું છે, એમાં ફેરફાર ન થવો જોઈએ, એ શુદ્ધ ઉપયોગ. હવે અજ્ઞામાં શું હોય કે આ મેં કર્યું, મેં દુઃખ ભોગવ્યું, પેલાએ કર્યું, પેલાએ ગાળ ભાંડી મને. પ્રજ્ઞા શું કહે છે કે હું કરતા નહીં, હું ભોગતા નહીં, હું જ્ઞાતા. સામાએ મને ગાળ ભાંડી એ નિમિત્ત છે બિચારો, એ સામો પણ કરતા નથી અને પોતે કરતા નથી એ ભાન રહ્યું, એ છેલ્લામાં છેલ્લું મોક્ષનું સાધન આટલું.
અકર્તા ભાવ ત્યાં શુદ્ધ ઉપયોગ.
ગાળોને ગાળોના સ્વરૂપમાં નહીં જોવાની એમ આપ કહો છો?
એ ગાળ દે છે ને તે ઘડીએ કરતા નથી, કરતા જુઓ તો એ અશુભ ઉપયોગ કહેવાય. જગતમાં તમે કરતા નથી ને કોઈ કરતા છે નહીં, માટે અકર્તા ભાવથી જોશો તો એનું નામ શુદ્ધ ઉપયોગ. એટલે અમારો મિનિટે મિનિટે આવો શુદ્ધ ઉપયોગ હોય, તરત જ, ઓન ધી મોમેન્ટ. નહીં તો પછી અશુભ થઈ જાય, તરત બગડી જાય, ફરી આપણે ને આપણે સુધારવું પડશે ને. શુદ્ધ ઉપયોગ એટલે કે પોતે શુદ્ધ છે, પોતે કરતા નથી કોઈ ચીજનો, પોતે અક્રિય છે. પણ હવે બીજાને શું કહે, તમે મારા પ્યાલા કેમ ફોડી નાખ્યા, એટલે એ શુદ્ધતા ના રહી. એ પોતે પોતાની જાતને શુદ્ધ માને છે અને શુદ્ધ વર્તે છે ખરો, પણ પેલાને તમે પ્યાલા ફોડી નાખ્યા એમ કહે છે એટલે એને કરતા માને છે, એ કચાશ છે.
એટલે એ ત્યારે ઉપયોગમાં નથી?
નહીં, ઉપયોગ તો છે, પણ આ ઉપયોગ બગડ્યો, શુદ્ધ ઉપયોગમાં નથી, અશુભ ઉપયોગ થયો. એટલે કોઈને કરતા માનવો નહીં, તો જ શુદ્ધ ઉપયોગ રહે. આપણે અક્રિય અને પેલાય અક્રિય. જગતમાં કોઈ કરતા છે નહીં, કારણ કે બધા શુદ્ધ આત્મા છે. અને એમ જ્યારે અનુભવમાં આવે ત્યારે શુદ્ધ ઉપયોગ બધે રહે. હું કરું છું, તે કરે છે અને તેઓ કરે છે, એ ભાવ નથી ત્યાં આગળ શુદ્ધ ઉપયોગ છે સંપૂર્ણ. આ તો સહેજ છે, તે લાલ વાવટો કોઈકે ધર્યો ગાડીની આગળ, તમે શા આધારે લાલ વાવટો ધરો છો? એટલે ત્યાં આગળ કાચા પડી ગયા, કારણ કે એ ધરતો જ નથી. કોઈ કરતા દેખાવો ન જોઈએ તો એ શુદ્ધ ઉપયોગ કહેવાય.
નોય મારું કહો તોય જાગૃતિ.
આ જે સરપ્લસ ટાઈમમાં એક સામાયિક એવી રીતે કરવાની કે ચંદુભાઈ સવારથી શું કરતો હતો એ બધું જોવું, તો પછી એવી રીતે આપણે આ જોયું એ શેમાં જાય? એમાં પછી બધા પહેલાં દોષો પણ દેખાય, એ દોષો જોવાની પ્રક્રિયા, પ્રતિક્રમણ કરવાની ક્રિયા.
હા, એ બધું આત્મામાં જાય.
એ શુદ્ધ ઉપયોગ કહેવાય?
હા, આત્મા પક્ષમાં જાય એટલે પછી શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ અને આત્મામાં રહેવું એમાં ફેર એટલો જ કે પેલું ઉપયોગપૂર્વક છે શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એટલે પેલો સામો માણસ ધોલ મારે તો એ શુદ્ધાત્મા છે એવું આપણને ના જવું જોઈએ.
અને આત્મામાં રહેવું એટલે?
આત્મામાં રહેવું એટલે આ હમણે વાત કરી તે આત્મામાં રહેવું કહેવાય.
એટલે આ બધું અંદર આંખો બંધ કરીને બધું દોષો જોતા હોય એ બધું?
એ બધું આત્મામાં રહેવાનું અને પેલો ઉપયોગ કહેવાય, એ છેલ્લો ઉપયોગ. ધોલ મારનાર કોણ, કોને મારે છે, હું કોણ, આ બધું શું છે, એ બધું ખ્યાલમાં રહે એ શુદ્ધ ઉપયોગ. મારનારનો દોષ, કોનો દોષ છે, કોણ મારે છે, કોને મારે છે, તે તારે જાણવું પડે.
એને છેલ્લો ઉપયોગ કીધો?
હા,
તો આવો ઉપયોગ વર્તે એટલે તે ઘડીએ આત્મામાં વર્ત્યો જ કહેવાય ને?
એ વાત જ જુદી ને, એની તો વાત જ જુદી. આ ભાઈનો રિવાજ બહુ સારો, કંઈક આવ્યું કે મારું નોય એમ કરીને છૂટું.
પણ તે ઘડીએ હું કોણ એવી પણ જાગૃતિ રાખવી પડે?
એ જાગૃતિ હોય જ. મારું નહીં કહેનાર તે વખતે આ જાગૃતિમાં હોય, મારું નોય એમ કહો તોય એ જાગૃતિ. કારણ કે આપણે શું તારું ને શું તારું નોય એ આપણને જાગૃતિ આપી.
ના પડાય મન પર બારી.
આ જગતના લોકો મન ઉપર કોઈ વાત ના લે એવું કરી શકે, પણ આપણે તો મન પર લેવાનું. જ્ઞાતા દ્રષ્ટા રહ્યા એનું નામ જ મન પર લીધું કહેવાય. મન પર તો લેવું જ જોઈએ ને. અને મન પર આવે જે તો પછી આ ભાઈને તો કોઈ અપમાન કરે ત્યારે એની મેળે જ મન ઉપર બારી પડી જાય છે. તે મેં કહ્યું મન પર બારી ના પડવા દઈશ, આ તો અવસર કહેવાય છે. તમને નથી લાગતું કે આપણે અવસર ગુમાવ્યો?
એ બરોબર, પણ મન ઉપર એ ઇફેક્ટ થવા દે, પણ જ્ઞાતા દ્રષ્ટા રહે તો એની ઇફેક્ટ થાય નહીં ને?
જ્ઞાતા દ્રષ્ટા રહે એટલે મન ઉપર લીધું જ કહેવાય, એટલે એ અવસર તમારો સુઅવસર કહેવાય છે. જ્ઞાતા દ્રષ્ટા એટલે તમારે એથી બીજું વધારે કશું કરવાનું રહ્યું જ નહીં ને. આ તો એ જ્ઞાતા દ્રષ્ટા નથી રહેતો, મન પર બારી જ પડી જાય છે. એક માણસ બહેરો હોય એને આપણે ગાળો ભાંડીએ તો એનો સંયમ દેખાય, એ બહેરાનો સંયમ. એને સંયમ કેમ કહેવાય? બહેરા માણસ પાસે ગાળો ભાંડે પછી કહે કે જો આ સાહેબ કેટલા બધા સંયમી છે, ત્યારે આપણે કહીએ ઊભા રહો હું એમનો સંયમ દેખાડું. પછી બીજી રીતે સળી કરીએ ને ત્યારે પાછા કશાય ઊભા થાય, કારણ કે એને તો આ કાન બહેરા છે એટલે એ તો ગાળો સાંભળશે નહીં, પણ બીજી ઇન્દ્રિયો બહેરી ના હોય ને. પછી બીજી ઇન્દ્રિયોથી આપણે સળી કરીએ ત્યારે જાગૃત થઈ જાય પાછું. આ તો શું કહે છે કે મારે બારી પડી જાય છે એટલે એનો પૂરો લાભ ઉઠાવતો નથી પાછો. તને સમજાયું ને લાભ શી રીતે ઉઠાવવો?
હા,
એને પૂરેપૂરું જાણીને જોવું, તોલ કરવો કેટલા કેટલા વજનનો લોડ છે આ ગાળનો. એટલે સંયમ એ તો મોટામાં મોટું સાધન કહેવાય. એવા ચાર સંયમ આખા દાડામાં કર્યા હોય તો ચોકે ચોકે 16 સંયમ શક્તિ સાંજે જમે થાય. અમારે જ્ઞાની પુરુષને આમ સંયમ શક્તિ વધ્યા કરે, કારણ કે અમને તો રોજ 5-25 સંયમ થઈ જ જાય ને, તો પછી 25-25 સંયમ શક્તિ ભેગી થઈ જાય.
પુદ્ગલ પરિણામને જુદા જોવા એ સંયમ.
કોક ગાળ દે ને ત્યારે મહાત્માને બહાર સમતા રહે, પણ મહી મશીનરી ચાલ્યા કરે તો તે પર પરિણામ છે, જ્ઞેય સ્વરૂપે છે. તે વખતે કહી દીધું કે અમારે તમારે તો જ્ઞેય જ્ઞાતા સંબંધ છે, શાદી સંબંધ નથી. એમ કહે કે માયેલા બધા જ જ્ઞેય રઘવાયા થઈને નાસી જાય કે ભૂગર્ભમાં પેસી જાય. હવે ક્રોધ માન માયા લોભ એ પરપરિણામ છે, એ સ્વપરિણામ નથી. પરપરિણામ એ તો મહી જેવો માલ ભરેલો હોય એવો ફૂટે. ફૂટે એટલે જાણીએ કે આ છે તે ફટાકડાનો માલ. જેવો દારૂ ભર્યો છે એવું ફૂટે એ બધાના જ્ઞાતાદ્રષ્ટા આપણે છીએ. કષાયોનું નિર્માણ થાય પછી વ્યવહાર આત્માનું નિર્માણ થાય. હવે કશાય જોર નથી કરતા ને?
ના,
કશાય કરવાની જગ્યાએ કશાય ના થવા દે એ આત્મપરિણામ. આત્મપરિણામ પોતાના હાથમાં આવ્યું પછી શું રહ્યું?
આત્મપરિણામ તે જ સંયમ પરિણામ.
સંયમ પરિણામ એટલે શું? પુદ્ગલમાં આત્મા ભળે નહીં એનું નામ સંયમ પરિણામ. જુદો ને જુદો વર્ત્યા કરે. તમે પડવા દો છો? પડવા દો તો હિંસક ભાવ થઈ જાય. આ તો હિંસક ભાવ નથી, આ સંયમ પરિણામ કહેવાય. સંયમ પરિણામ એટલે પુદ્ગલમાં ગમે એટલી ભાંજગડ ગડભાંજ થઈ રહી હોય પણ સ્વપરિણતિ ના છોડે. કેવો આ સુંદર હિસાબ છે! ગડભાંજ થઈ રહી હોય બહાર, તમાચકડી થઈ રહી હોય તોય સ્વપરિણામ ના છોડે. અંદરના ગમે તેવા પરિણામો ઊભા થાય, ગમે તેવી અંદર ઝંઝાવાત જાગે, છતાં બહાર કોઈને ખબર જ ના પડે તે સંયમ. ઇન્દ્રિય સંયમને સંયમ જ નથી કહેવાતો, કશાયો મંદ પડે એને જ સંયમ કહેવાય છે. સંયમમાં કોણ આવી શકે? સ્વપરિણતિવાળો જ એ સંયમી કહેવાય. પરપરિણતિવાળાને સંયમ હોય નહીં. વૃત્તિઓ પોતાના ગામ ભણી પાછી ફરવા માંડી. અંશરૂપે શરૂઆત થઈ તે સંયમ, પછી તો વાર જ નથી લાગતી. છેલ્લા અવતારમાં 5 વર્ષમાં બધી જ ચીજ આવી જાય છે. કેટલું લાંબુ હશે એટલું બધું, કારણ કે સંયમ પરિણામ એટલો બધો વધતો જાય, એટલો બધો વધતો જાય, એટલો બધો વધતો જાય. ન પૂછો વાત. સંયમ પરિણામ કરોડ અવતાર સુધી એક માણસને ના થાય એટલા એક જ્ઞાની પુરુષને 1 કલાકમાં સંયમ પરિણામ વર્તે, ત્યારે તેથી પણ આગળ જાય તો કેવળ જ્ઞાનીને શું થાય? બહુ જ સંયમ પરિણામ. સંયમ પરિણામ એટલે આત્મપરિણામ અને પુદ્ગલ પરિણામ બંને યથાર્થપણે જુદા રહેવા. પુદ્ગલ પરિણામને જોવા એ આત્મપરિણામ.
સંયોગ માત્ર પુદ્ગલનો.
હવે એ જે ઊંધું બોલ્યો એ આપણે કોની ટપાલ છે એ તપાસ કરવી, કે આ ટપાલ પુદ્ગલની છે. પુદ્ગલની બધી સંયોગી ટપાલ હોય, અને કોઈ પણ સંયોગ એ ટપાલ આત્માની ના હોય. એટલે કોઈ પણ સંયોગ આવ્યો તે પુદ્ગલનો. હવે પેલો ઊંધું બોલ્યો એ પણ સંયોગ થયો ને, એ પુદ્ગલનું એટલે મારું નોય એમ કહી દેવું કે છૂટું? કારણ કે અનાદિની ટેવ અભ્યાસ છે ને પડેલો, તે છૂટે નહીં. એટલા માટે થોડો વખત, 2-3 મહિના મારું નોય એમ કહીએ એટલે પછી રાગે પડી જાય. પહેલું મારું નોય એમ કહેવું જોઈએ, કારણ કે શુદ્ધાત્મા થયા પછી આપણી કોઈ વસ્તુ છે નહીં. એક ફક્ત આ જે પ્રકૃતિ ચંદુભાઈની છે એ આપણી પહેલાંની ગુનેગારીનું ફળ છે. હવે એને સમભાવે નિકાલ કરીને, એટલે ચોખ્ખા કરીને જવા દેવા જેવું છે. એટલે કૃપાળુદેવે કહ્યું છે કે અજ્ઞાને કરીને બાંધેલા જ્ઞાને કરીને ગાળ. શુદ્ધાત્માના હિસાબથી જ આ બધા ગાળી નાખવાના. એટલું જ, બીજું બધું કામ પૂરું થઈ ગયું છે. હવે હવે ફક્ત જે સંયોગ ભેગો થાય એ મારો નોય એમ કહી દીધું. એ સંયોગ બાહ્ય ભાવને લઈને ભેગા થયેલા છે, સંસાર ભાવને લઈને એ છે. સંયોગ ભેગા થાય એટલે મારો નોય એમ કહી દેવું એટલે છૂટ્યો. જે જેની ટપાલ હોય તે તેને આપવી. વગર કામની આપણે ટપાલ લઈએ તો પછી પેલા ચીડાય કે મારી ટપાલ બધી ફોડી નાખી છે. અમે તો કહીએ કે લો અંબાલાલભાઈ, આ તમારી ટપાલ આવી. આ તો વિજ્ઞાન છે. આમાં એક જરાય કિંચિત માત્ર પેટમાં પાણી હાલે નહીં એવું મેં જ્ઞાન આપ્યું છે. પણ આ અમારા શબ્દો જો પકડી લ્યો તો પછી કશો વાંધો નહીં. પણ પહેલાંની આદત ખરીને, પહેલાં એ ફોરેનને હોમ માનેલું એ ટેવ હજુ જતી નથી. હજુ ફોરેનમાં પેસી જવાય છે. પણ એ જાગૃતિ રાખવાની એટલી કે કોઈ પણ સંયોગ આવ્યો એ આત્માનો ન હોય. આત્મા અસંયોગી છે અને સંયોગ બહારના છે. તે ફિલ્મ છે એ જોયા કરવાની આપણે. અને સંયોગ જોડે ચંદુલાલ બાજે તેનોય વાંધો નથી એમ આપણે જોયા કરવાનું. ચંદુલાલ કોઈ જોડે બાજતા હોય તોય જોયા કરવાનું. પછી એ પેલાના ગયા પછી આપણે કહેવું, ચંદુભાઈ આવું ના કરવું, બહુ જરા ઓછું રાખો. પેલો હોય ત્યારે કહીએ તે ખોટું દેખાય. એ કહેશે, આ 2 જણ કોણ છે વળી? પાછા પોતે પોતાની જાતને વઢે છે. અમે તમને એ કહીએ છીએ કે સંજોગ માત્ર જ્ઞેય છે. કડવો મીઠો સંજોગ આવે તેને જ્ઞેય તરીકે જોયા કરો, તેથી કડવો મીઠો નહીં લાગે. એટલે પેલાનો રસ તમને અસર કરશે નહીં, માટે જ્ઞેય તરીકે જોયા કરો. ગાળો દીધી કોઈ પણ માણસે, એ ગાળ દીધી એ સંજોગ કહેવાય. કે ચંદુભાઈએ મારું આ બધું બગાડ્યું, આ નુકસાન કર્યું. હવે એ શબ્દ સંજોગ તમને થયો તો પછી તમે વિચાર કરો કે આ સંજોગ મને કેમ ભેગો થયો. ત્યારે કહે છે, બાહિરા ભાવના આધારે. બાહ્ય ભાવ જે કરેલો કે આ ભાઈ આવો છે ને તેમ છે ને એમ તેમ ભાવ કર્યા, એટલે એ બાહિરા ભાવનું ફળ પાછું સંજોગ ઊભો થયો. હવે તે ઘડીએ અમે શું કહીએ છીએ કે સંજોગ માત્ર જ્ઞેય સ્વરૂપ છે. જો તમે જ્ઞેય તરીકે જુઓ તો પેલાની અસર ધોવાઈ જાય બાહિરા ભાવની. અને જો તમે એમ જ જુઓ કે આ ભાઈએ મને કહ્યું, તો તમે તન્મયાકાર થયા.
5 આજ્ઞાથી છૂટે પારકી પીડા.
વ્યવહારમાં ગાંઠો ફૂટે તે એવી એવી ફૂટે છે કે એનું સમાધાન લેતા આકરું પડી જાય.
આપણા 5 વાક્યો આજ્ઞા છે તે છેવટે સમાધાન લાવે એવા છે. મોડા વહેલા પણ એ સમાધાન લાવે, બાકી બીજી કોઈ રીતે સમાધાન ના થાય. આ જગત ગોહ્ય કોયડો છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. તે કોઈ દાડો સોલ્વ થાય જ નહીં. આખો દાડો એ પોતે વ્યવહારમાં ગૂંચવાયેલો જ હોય. પછી શી રીતે આગળ એ પ્રગતિ માંડે? કંઈક કોયડા ઊભા થયા જ કરે. સામો ભેગો થયો કે કોયડો ઊભો થયો.
એક કોયડો પૂરો કર્યો હોય ત્યાં બીજો કોયડો મોં ફાડીને ઊભો જ હોય.
હા, આ તો કોયડાનું સંગ્રહસ્થાન છે, પણ જો તું તારી જાતને ઓળખી જાય તો થઈ ગયું તારું કલ્યાણ, નહીં તો આ કોયડા તો છે જ ડૂબવા માટે. આ બધી પારકી પીડા છે એવું સમજાય તોય અનુભવ જ્ઞાન છે. અનુભવમાં આવે કે આ પીડા મારી ન હોય, પારકી છે, તોય કલ્યાણ થઈ જાય. વ્યવહારની કશી માથાકૂટ ના કરવી. આપણે નિશ્ચય કરવાનો કે દાદાની આજ્ઞા પાળવી છે, પછી વ્યવહારમાં પડાય કે ના પડાય એ વ્યવહારને આધીન. તમારા મનમાં જરાય પોલ ના આવવી જોઈએ કે હશે આમાં ઢીલી કરી નાખો ને. ઢીલી કરવાની તમારે જરૂર જ નથી. તમે નિશ્ચય કરો કે પાંચ આજ્ઞા મારે પાળવી જ છે, નથી પડાતી તેનો બોજો નહીં રાખવાનો. હું નથી જાણતો કંઈ, હું જાણું છું ને કે વ્યવહાર પરાધીન છે, પણ જાણી જોઈને દુરુપયોગ કરવો નહીં. મહી એવું ના રાખવું કે નહીં પાડીએ તો શું થઈ ગયું, પડાશે તો ઠીક છે, એવું ના રાખવું. આજ્ઞા પાડી અમે કોને કહીએ છીએ કે જેટલી પડાય એટલી સહેલાઈથી પાડો, ના પડાય એટલું મનમાં જાગૃતિ રાખો કે આમ ના હોવું ઘટે, બસ એટલે એ પાડ્યા બરોબર છે.
ડ્રામેટિક રહીને કરો સંભાવે નિકાલ.
કોઈ કહે કે તમે તો નાલાયક છો, ત્યારે કહીએ ભાઈ તે તો આજે જાણ્યું, અમે તો પહેલેથી જાણીએ છીએ આ, એટલે નિકાલ થઈ ગયો. એ આપણે પહેલેથી ના જાણતા હોઈએ.
આપણે એમ કહીએ છીએ ને કે અમે તો પહેલેથી જ નાલાયક હતા, તે આજે જાણ્યું, તો કહેશે કે નાલાયક તો છો, પાછા શરમ વગરનાય છો, એમ કહે પાછા.
તો કહેવું ભાઈ બાકી અમને તો આવી સમજણ પડી, બાકી બનતા સુધી બોલવું નહીં, મૌનથી પતે તો પતાવી દેવું, પણ આ તો આપણા મનને કહેવું, મન સમાધાન માગે કે ના માગે.
હા,
એટલે ડ્રામેટિક એનું નામ કે આર્ટિલી જ હોય, આર્ટ જ આખું ડ્રામામાં જાય છે. આપણે ડ્રામાની બહાર છીએ, હાર્ટિલી ડ્રામા.
તો હાર્ટિલી ડ્રામેટિક વાતચીત કરીએ ત્યારે એ પણ જાગૃતિ હોવી જોઈએ ને કે બીજાને કિંચિત માત્ર દુઃખ ન થાય.
એ જાગૃતિ એની મેળે હોય જ, હાર્ટિલી વાણી નીકળે ને. ડ્રામેટિક તમે બોલશો ને એટલે તમને હાર્ટિલી હોય જ, એ તો જાગૃતિ ઓછી હોય તો ડ્રામેટિક કહેવાય નહીં ને. જાગૃતિ ફૂલ એનું નામ જ ડ્રામેટિક. બહાર હું ભર્તુહરિ રાજા, અંદર હું લક્ષ્મીચંદ તરગાળો, આ બધી જાગૃતિ હોવી જોઈએ. ડ્રામેટિક બોલશે તો કોઈ ફાઇલ જોડે બગડશે નહીં, અને આ ફાઇલ જોડે આવવાની છે. આ ફાઇલો કંઈ એકદમ ડિસમિસ થવાની નથી, એ જોડે આવવાની છે. હા, કારણ કે રિએક્ટ થઈ છે ને, માટે ફાઇલો જોડે બગાડશો નહીં, એ છૂટી જવાની નથી. આ ફાઇલનો નિકાલ કરવા માટે આરોપિત ભાવે હું છું એમાં ડ્રામેટિક ભાવ રાખવો. ડ્રામાનો નિકાલ તો કરવો પડે ને. જેનો અહંકાર ગયો હોય તે ગમે તે માણસને ખુશ કરી શકે અને સમભાવે નિકાલ કરી શકે. સળગતા કોલસા આપણી પર પડે તો બધું જ્ઞાન આપણને તરત હાજર થાય ને, કે નાખનારો માણસ એ શુદ્ધાત્મા ખરો ને, તમારો હિસાબ આ. તમે શુદ્ધાત્મા, તમારી પર નાખ્યું નથી, ચંદુલાલ પર નાખ્યું છે, તે ચંદુલાલનો હિસાબ હતો, તે આ એણે હિસાબ ચૂકતે કર્યો, તે ચંદુલાલના કર્મનો ઉદય પેલો નિમિત્ત છે, તમારે સમભાવે નિકાલ કરવાનો. તે ઉલટો એને આશીર્વાદ આપવો કે મને એક કર્મમાંથી તે મુક્ત કર્યો.
રાગ દ્વેષ નહીં એ સંભાવ.
સામો ગાળો ભાંડશે, પણ તું ફાઇલનો સમભાવે નિકાલ કર. પછી આ સામો અવળું બોલી જતો હોય તોય પોતે નક્કી કર્યું હોય કે મારે સમભાવે નિકાલ કરવો છે, એ નક્કી કર્યું છે એ જ વ્યવહારમાં ગણાય છે. આ બોલ્યો એ વ્યવહારમાં ગણાતું નથી. વઢમ વઢા, મારામારી થઈ તે વ્યવહાર નથી, પણ મારામારી નથી કરવી એવું એણે જે નક્કી કર્યું છે કે સમભાવે નિકાલ કરવો છે એ જ એનો વ્યવહાર છે.
આ તમે જે કહ્યું એ આશયને પહોંચે કેટલા?
આશયને પહોંચે તો ઓછા, પણ તોય કંઈ હપુચું સાવ વેરાન થઈ ગયેલું એમાંથી કંઈક તો ઉગશે ખરું ને?
વ્યવહાર જે ડિસ્ચાર્જ રૂપે છે તો પછી એ શુદ્ધ વ્યવહાર કરવાની કે થવાની વાત કેવી રીતે આવી?
એ ડિસ્ચાર્જ રૂપે છે તે આપણે જ્ઞાન આપ્યું હોય તેના માટે છે, અને છતાંય આપણો અંદરનો જે વ્યવહાર છે તે આદર્શ છે. આ બહારના ભાગનો ડિસ્ચાર્જ છે ત્યારે અંદરનો શુદ્ધ વ્યવહાર છે.
અંદરનો વ્યવહાર એ જરા સ્પષ્ટ કરો, એ સમજાયું નહીં.
એ છે તે આમ ન હોવું જોઈએ એ વ્યવહાર છે. બહાર ગુસ્સે થતા હોય એ જોડે જોડે અંદર આમ ન હોવું એ વ્યવહાર છે. આ શુદ્ધ વ્યવહાર છે. આત્મા જાણકાર અને આમ ના હોવું જોઈએ એ વચ્ચે હોય છે.
આમ ન હોવું જોઈએ એ કહેનાર કોણ?
એ બધું આ પ્રજ્ઞામાંથી છે, પણ તે શુદ્ધ વ્યવહાર છે એ જાતનો. એટલે કોઈ ગાળ દેતું હોય તો પણ અંદર આપણો એના તરફનો વ્યવહાર ઊંચો હોય, મન બગાડ્યા વગરનો વ્યવહાર હોય.
ડિસ્ચાર્જને ગાળવાનું જ્ઞાને કરીને.
સમભાવ એટલે નફાને અને ખોટને સરખું ના કહે, પણ નફાને બદલે ખોટ આવે તોય વાંધો નહીં, નફો આવે તોય વાંધો નહીં. નફાથી ઉત્તેજના ના થાય, પેલાથી ખોટથી ડિપ્રેશન ના આવે, એટલે કશું થાય નહીં. દ્વંદ્વાતીત થયેલા હોય. આ તો બધું દ્વંદ્વમાં ફસાયેલું જગત છે. કોઈ તમને કોર્ટે લઈ જાય તો ત્યાંય રાગદ્વેષ નહીં કરવાનો. સામા માણસ ઉપર ક્યારેય પણ કોઈ પણ ક્રિયામાં રાગદ્વેષ ન થવો જોઈએ. આ ડિસ્ચાર્જ કર્મોનો નિકાલ કરવાનો છે. ડિસ્ચાર્જમાં રાગદ્વેષ ના હોય. નવો માલ ભરવાનો હોય ત્યાં રાગદ્વેષ હોય. જ્ઞાન દશામાં ડિસ્ચાર્જ હોય ને એટલે સંભાવે નિકાલ કરી નાખો. ફૂલો ચડાવે તો રાગ ના થાય, ને પથ્થર મારે તો પણ દ્વેષ ના થાય તે જ સંભાવ. કીર્તિ અપકીર્તિની હવે વાંછનાઓ ના રહી કશી. હવે છૂટવા સાથે જ કામ છે. છતાં અપકીર્તિ આવે તો તે ડિસ્ચાર્જ છે, અને કીર્તિ આવે તોય ડિસ્ચાર્જ છે. એટલે આ ડિસ્ચાર્જ રહ્યું હવે થોડુંક. આખો દાડો નવરાશ મળે તો આ જ્ઞાને કરીને ગાળ ગાળ કરવાનું.
સહન નહીં સંભાવે નિકાલ.
તો સંભાવે નિકાલ કરવો એટલે ગળી જવાનું, એટલે એવો ભાવ રાખવો કે વર્તનમાં આવવું જોઈએ?
ગળી જવું એ સમભાવમાં રહ્યો ના કહેવાય. આપણે મનમાં ભાવ જ કરવાનો. સમભાવે નિકાલ કરવો છે. આપણે અમુક ગામ જવું છે એવું નક્કી કરીએ, તેથી કરીને ના જવાયું તે એનો વાંધો નથી, પણ તમારે નક્કી કરવાનું. પહેલાં તમે નક્કી નહોતા કરતા કે મારે સમભાવે નિકાલ કરવો છે એવું, એટલે આ પરંપરા થઈ. હવે તમે નક્કી કરો પછી એક્સિડન્ટ થઈ જાય એ વાત જુદી છે, પણ દરેક ફેર નક્કી કરવાનું, ગળી નહીં જવાનું. તે ગળી જવાયું કે બહાર નીકળી ગયું એ વાત જુદી છે, બેઉ ઉલટી છે. ઉલટી થતી હોય તેને દબાવવી નહીં. ઉલટી થતી હોય એને દબાવે તો રોગ થાય. આપણે આ સંભાવથી નિકાલ કરીએ એનું નામ જ શુદ્ધાત્મા હાજર, ભલે દેખાતું ના હોય. પછી ચંદુભાઈ ચીડાઈ ગયા એ વાત જુદી છે, ને આપણે સમભાવે નિકાલ કરનારા તે જુદા છે.
દાદા, સંભાવે નિકાલ કોણ કરી શકે? જ્ઞાન લીધું તે કરી શકે કે બીજા કોઈ કરી શકે?
બીજાને સમભાવે નિકાલ શબ્દ જ ના હોય ને. બીજો તો સહન કરે બિચારો, પણ સહન કરવું એ તો ગુનો છે. સહન કરવું એ તો સહેજા સહેજ થોડું ઘણું એ નાની નાની બાબતોમાં સહન કરી લેવું, પણ મોટું સહન કરે તો પછી સ્પ્રિંગ કૂદે, પછી કૂદે એટલે બધાને મારી નાખે, ઉડાડી મેલે, એટલે સહન નહીં કરવાનું, ગળી જવાનું નહીં, સમભાવે નિકાલ કરવો. આ બધાએ સમભાવે નિકાલ કરે.
દાદાજી પોતે ગળી જાય? આ બધા મહાત્માઓ ગમે તે કરતા હોય તો દાદાજી તમે ગળતા નથી?
ગળવાનું અમારે ના હોય, અમારે તો કશું ગળવાનું ના હોય. અમારું જ્ઞાન જ એવું છે કે મહાત્મા ગમે તે કરતા હોય તો એ અમને ફિટ થઈ જાય. અમારું જ્ઞાન જ એવું છે. જ્ઞાન એટલે પ્રકાશ. મહાત્મા લીલા રંગનો તો એ લીલા રંગનો દેખાય, આ લાલ હોય તો લાલ રંગનો દેખાય, અમને પ્રકાશ જ દેખાય. અને તે મહાત્મા એ તો શુદ્ધ પ્રકાશનો છે. એની પ્રકૃતિ અમે જાણીએ કે આની આ પ્રકૃતિ છે. અમને કશું ગળવું ના પડે. અમે ગળીએ ત્યાર પછી તે ટેન્શન ઊભા થાય. અમે તો મુક્ત રહીએ આમ, એ રોફ પહેર, આખા બ્રહ્માંડના રાજા હોય એવી રીતે રહીએ.
ઘણીવાર સંભાવે નિકાલ કરવાનો ચૂકી જવાય છે.
ચૂકી ના જવાય ત્યારે ખરું કહેવાય.
મને ખેદ રહ્યા કરે છે કે દાદાનું જ્ઞાન મળ્યા પછી સંભાવે નિકાલ કેમ નથી કરી શકતો?
તારે સંભાવે નિકાલ કરવો છે એવો તારો નિશ્ચય જોઈએ. ના રહેવાય તેને માટે અમે તને લેટગો કરીએ છીએ ને. આ ફાઇલનો નિકાલ કરતી વખતે એ નિશ્ચયને તે ઘડીએ ભૂલી જઉં એવી અજાગૃતિ ના હોવી જોઈએ. ત્યાં પુરુષાર્થ ધર્મ જોઈએ, ભૂલી જવું ના જોઈએ.
ના, પણ હું એમ કહેવા માંગુ છું કે હું નિશ્ચય કરું અને સતત મારા ભાવમાં રાખું કે મારે આ ફાઇલોને સંભાવે નિકાલ કરી નાખવો છે, તો એ બરાબર કહેવાય?
નિશ્ચય એ બરાબર છે, પણ ધીમે ધીમે પછી આગળ પાછું નિશ્ચય પ્રમાણે વર્તે છે કે નહીં તે પણ જોવું પડે ને.
એ તો હું જોઈશ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી.
તો વાંધો નહીં, તો કરે સાચું. નિશ્ચય એ સ્વાધીન છે, વ્યવહાર પરાધીન છે, અને પરિણામ તો પરાધીનનું પરાધીન છે. વ્યવહારમાં તો આપણે છીએ, આ બધું છે, પણ પરિણામનું શું થાય? એટલે આપણે નિશ્ચય એકલો કરવો, બાકી વ્યવહારનું પરાધીન છે.
સંસાર ટક્યો વેરના પાયા પર.
ફાઇલોનો સમભાવે નિકાલ કર્યો હતો કે એવું જ બધું? સમભાવે નિકાલ કર્યો તો કોઈની જોડે વેર ના બંધાય. વેર બાંધશો નહીં ને જૂના વેરના નિકાલ કરજો. જો તમને કશો પુરુષાર્થ કરતા ના આવડે તો છેવટે આટલું કરજો, વેરનો નિકાલ કરજો. કોઈકની જોડે વેર બંધાયું હોય તો આપણને ખબર પડે ને કે આની જોડે વેર જ છે. હું એને નથી પજવતો તો એ મને પજવ પજવ કર્યા કરે છે, એટલે એની જોડે વેર બંધાયેલું છે એવી ખબર પડે તો એની જોડે નિકાલ કરજો. અને એ વેરનો નિકાલ થયો એ મોટામાં મોટો પુરુષાર્થ કહેવાય. આ જગત વેરથી જ ઊભું રહ્યું છે. આનું બેઝમેન્ટ, આનો પાયો બીજી કોઈ વસ્તુ નથી. જગતનું બેઝમેન્ટ જ વેર છે. આ જગત પ્રેમથી ઊભું રહ્યું નથી. લોકો સમજે છે કે પ્રેમથી ઊભું રહ્યું છે, પણ ના, ફાઉન્ડેશન જ વેરના છે, આ પાયા જ વેરના છે. આ એટલે તો અમે વેરનો નિકાલ કરવાનો કહીએ છીએ. સમભાવે નિકાલ કરવાનું કારણ જ એ છે. પ્રેમ કરશો ને તો એની મેળે જ વેર થઈને ઊભું રહેશે, કારણ કે આસક્તિનું શું થાય? વેર લાવે. અને સમભાવે નિકાલ કરવાનું એટલા જ માટે કે વેરથી જગત ઊભું રહ્યું છે. એટલે કોઈ જગ્યાએ વેર ઊભું રહ્યું હોય તો આપણે એને ક્ષમાપના કરીને, માફી માગીને, એને પગે અડીને પણ એની જોડે વેર ના બાંધવું, અને એની જોડેના વેર છોડાવી નાખવા કે એ માણસ ખુશ થઈ જાય કે ના ભાઈ હવે વાંધો નથી, એની જોડે સમાધાન કરી લેવું જેથી આપણને અટકાવે નહીં. હવે વેર ક્યારે છૂટે? પોતાને આનંદ રહે તો તે કેવો આનંદ? આત્માના અંગેનો આનંદ, પેલા પૌદ્ગલિક આનંદ નહીં. પૂદગલના આનંદમાંય વેર વધ્યા કરે, અને આત્માનો આનંદ એટલે જ્ઞાની પુરુષ પાસે સત્સંગમાં ગમે ત્યાં આગળ એ આનંદમાંથી ઉત્પન્ન થયો કે પછી બધા વેર છૂટી જાય.
વ્યવસ્થિત વિરમે વેર.
વ્યવહારમાં અત્યારે કોઈને માટે કંઈ આમ સહેજ વેરભાવ જેવું ઊભું પણ થાય, પણ તરત જ પાછું વ્યવસ્થિત અને સંભાવે ફાઇલોનો નિકાલ આવી જાય એટલે પેલું ઉડી જાય તરત જ.
એ બરોબર છે.
જે સમકિત પ્રાપ્ત થયું છે એમાં કંઈ આગુપાછું નહીં થઈ જાય ને, એવો પ્રશ્ન ઊભો થાય. છતાં અંદર આગુપાછું થશે એવી એ શંકા નથી.
એ તો મોઢું હોઉં બગડી જાય, પણ તે પોતે જાણે કે આ મોઢું બગડી ગયું છે.
પહેલાં 4 દિવસ સુધી જે પરિણામ ઊભા થતા હતા તે હવે વ્યવસ્થિતને તાબે સોંપી દીધું છે. સંભાવે ફાઇલનો નિકાલ કરવો છે એટલે 1-2 મિનિટ પેલું ઊભું થાય, પણ તરત જ પાછું શમી જાય.
આ વ્યવસ્થિત જ છે. એક્ઝેક્ટ. મન વચન કાયાના જે પણ કોઈ પરિણામ થાય તો એ વ્યવસ્થિત છે, એને જોવાનું ફક્ત.
એટલે આ જે વ્યવસ્થિતની દ્રષ્ટિ છે એટલે પોતાના મન વચન કાયા ગમે તે કરે ત્યાં પણ વ્યવસ્થિતની જાગૃતિમાં રહેવાનું, અને સામાના મન વચન કાયા ગમે તે કરે ત્યાં પણ એ જ જાગૃતિમાં રહેવાનું, એવું જ ને?
પૂદગલ પૂદગલનું કરે છે, આત્માએ જોયા કરવાનું.
પડે ફેર ભોગવટામાં.
આપણે જો જ્ઞાતા દ્રષ્ટા રહીએ તો વ્યવસ્થિતમાં ફેરફાર થાય ખરો? એ બદલાય?
વ્યવસ્થિત તો બધું ફેરફારવાળું છે ને. જ્ઞાતા દ્રષ્ટા રહે તેને બધું વ્યવસ્થિત ફરી ગયું. પેલો ગાળો ભાંડે પણ આપણે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા. એ ગાળ ભાંડનાર કોણ તેના જ્ઞાતા દ્રષ્ટા રહ્યા. ગાળ કોને ભાંડે છે તેના જ્ઞાતા દ્રષ્ટા. ગાળ ભાંડનાર કોણ કોણ છે? એકલો મૂવો છે કે 2 જણ છે? એક નિર્દોષ હોય અને બીજો દોષિત હોય, આ ગાળ કોને ભાંડે છે એ પણ જાણતો હોય. એવી રીતે જેને આ ઉઘાડ થયેલો છે તેને વાર ના લાગે ને.
વાર ના લાગે, પણ એટલે વ્યવસ્થિતમાં ફેરફાર થાય?
વ્યવસ્થિતમાં ફેરફાર જ થઈ ગયો ને. છોને 1200 મણ ગાળો ભાંડતો હોય પણ વ્યવસ્થિતમાં ફેરફાર થયું, એ વ્યવસ્થિત અડ્યું જ નહીં ને.
ગાળો દીધી એ આપણે જોયું, અને કોને ગાળો દીધી એ પણ આપણે જોયું.
વ્યવસ્થિત એટલે સાથી. વ્યવસ્થિત એટલે શું? કે ભાઈ, આ બનવા યોગ્ય હતું તે બન્યું છે, અને તે એક્ઝેક્ટ છે. આપણને એવું કર્મફળ મળ્યું છે.
વ્યવસ્થિતની સમજણી કેવળ જ્ઞાન.
ગાડીમાંથી આમ ઉતારી પાડે તો જાણવું કે વ્યવસ્થિત છે. પાછો ફરી બોલાવે તોય વ્યવસ્થિત, અને ફરી ઉતારી પાડે તોય વ્યવસ્થિત. આમ 7 વખત ઉતારી પાડે તોય વ્યવસ્થિત, 7 વખત ચઢાવે તોય વ્યવસ્થિત. આ જેને વર્તે છે તેને કેવળ જ્ઞાન થશે. અમે એવું વ્યવસ્થિત આપ્યું છે કે કેવળ જ્ઞાન થાય. વ્યવસ્થિત જો આખું પૂરેપૂરું સમજે તો. વ્યવસ્થિત તો 24 તીર્થંકરોના શાસ્ત્રોનો સાર છે.
આપને પહેલાં વ્યવસ્થિત સમજાયું હશે, પછી આ જ્ઞાન આપવા માંડ્યું ને?
હા, પછી જ આપેલું ને. વ્યવસ્થિત મારા અનુભવમાં કેટલાય અવતારથી આવ્યું છે, અને ત્યાર પછી મેં આ બહાર આપ્યું, નહીં તો અપાય જ નહીં ને. આમાં તો જોખમદારી આવે. વિતરાગોનો એક અક્ષરે બોલવો અને કોકને ઉપદેશ આપવો મોટી જોખમદારી છે. તમને કેટલા વખત મોટરમાંથી ઉતારી પાડે તો વ્યવસ્થિત હાજર રહે?
4-5 વખત પછી કમાન છટકે.
કમાન છટકે તો તે પૂદગલની છટકે છે. આપણે તો જાણવું કે આ પૂદગલની કમાન છટકી છે. આપણે તો શું કહેવું કે આ પૂદગલની કમાન છટકી છે તોય હું પાછો આવ્યો ને મોટરમાં બેઠો. આ કમાન છટકી છે એવું આપણે જાણવું જોઈએ. એવું આ વ્યવસ્થિત સુંદર છે. કમાન છટકે ને પાછો આડો થઈને જતો રહે ને પછી પાછો ના આવે એ ખોટું કહેવાય. આ વ્યવસ્થિત સમજાય ગયું પછી કશો ડખો કરવા જેવું છે જ નહીં. પૂદગલનું જે થવું હોય તે થાય, પણ આપણે આડા ના થવું. પૂદગલ તો આપણને આડું કરવા ફરે.
અપમાન વખતે થાય જ્ઞાનનું ટેસ્ટિંગ.
આ તો અજાયબ જ્ઞાન આપેલું છે. રાતે જ્યારે જાગો ત્યારે હાજર થઈ જાય કે હું શુદ્ધાત્મા છું. તમે જ્યાં કહેશો ત્યાં હાજર થશે, અને બહુ મુશ્કેલી આવે તો નિરંતર જાગૃત રહેશે. બહુ મોટી મુશ્કેલી આવી અને એથી વધારે મુશ્કેલી આવી, બોમ્બ પડવા માંડ્યા તા, તો પછી શુદ્ધાત્માની ગુફામાં બેસી જશે. કેવળ જ્ઞાની જેવી દશા થઈ જશે. બહાર બોમ્બ પડવા જોઈએ તો કેવળ જ્ઞાની જેવી દશા થઈ જાય એવું જ્ઞાન આપેલું છે. એક પરમાણુ જેટલું ક્યાં આગળ હાલે છે એ તપાસ કરવી. એક પરમાણુ જેટલો કંઈ પણ ભય ઊભો થાય છે એવો વિકલ્પે ઊભો થાય છે. અમે તો વિકલ્પ ઊભો થાય તેની સામે તો અમારું પેલું જ્ઞાન હાજર હોય ને, પણ વિકલ્પ ઊભો થયો તે ભય છે, એ ના થવો જોઈએ. જો આપણે શુદ્ધાત્મા છે તો બીજું છે નહીં. જ્ઞાન એનું નામ કહેવાય કે ભય ઊભો જ થવો ન જોઈએ. એટલી કચાશ રહેલી છે. આપણું પોતાનું બધું ટેસ્ટ ઉપર મૂકવું જોઈએ. ટેસ્ટ ઉપર મૂક્યા વગરનું નકામું છે. તમને કાલે કોઈ વિરોધી માણસ ભેગો થાય, તે અવળું સવળું બોલવા માંડ્યો, અપમાન તમારું કરવા માંડ્યો, તો એ તમારો વિરોધી છે કે તમારું થર્મોમીટર છે?
થર્મોમીટર કહેવાય ને?
હા, હવે તમારું થર્મોમીટર કહેવાય કે આપણને દાદાનું જ્ઞાન રહે છે કે નહીં. આ માણસ કોને કહે છે?
ચંદુભાઈને.
હા, તે આ ચંદુભાઈને કહે છે. તમને તો કહે જ નહીં ને, તમને તો ઓળખે જ નહીં ને. શી રીતે ઓળખે? ચંદુભાઈને કહે. તે ચંદુભાઈને આપણે કહેવું કે તમારો કંઈ દોષ હોય તો જ કહે છે ને, નહીં તો કોણ નવરું છે? આ જ્ઞાન મળ્યું છે એટલે બધું પેમેન્ટ ચૂકતે કરી શકાય. વિકટ સંયોગોમાં તો જ્ઞાન બહુ હિતકારી છે. જ્ઞાનનું ટેસ્ટિંગ ચકાસણી થઈ જાય. જ્ઞાનની રોજ પ્રેક્ટિસ કરવા જાઓ, અભ્યાસ કરવા જાઓ તો કશું ટેસ્ટિંગ ના થાય. એ તો એક ફેરો વિકટ સંજોગ આવી જાય તો બધું ટેસ્ટેડ થઈ જાય.
આજ્ઞા પાલને સંયમ પરિણમે.
હજુ તો જાત જાતના મય વાવાઝોડા આવે તો ત્યાં પણ સ્થિરતાપૂર્વક ઉકેલ લાવવો. વાવાઝોડા શેના શેના આવવાના? પૂર્વકર્મના. એટલે ભરેલો માલ છે. પૂરણ થયેલું તે ગલન થતી વખતે વાવાઝોડું ઊભું થાય. તે વખતે આપણે સ્થિરતા પકડવી જોઈએ કે વાવાઝોડું આવ્યું છે. આપણે શુદ્ધાત્મા. આપણે હોમ ડિપાર્ટમેન્ટમાં બેસીને જોયા કરવું, કારણ કે તમારે આત્મા જુદો વર્તે છે 100%, અને પૂદગલ જુદું વર્તે છે, અને શુદ્ધાત્મા દશા આપેલી છે. હવે આને કશું બગડે નહીં, ક્યારેય પણ ના બગડે. તમે જાણી જોઈને ઉખાડવા માંગો તો ઉખડી જાય, નહીં તો ઉખડે નહીં. સમજણ વધતી ઓછી પડે તેનો સવાલ જ નહીં. સમજણની જરૂર જ નથી. જ્ઞાની પુરુષની કૃપાનું જ ફળ છે. આ અક્રમ વિજ્ઞાન એટલે કશું તમારે કરવાનું નહીં. એટલે આ બધું આપણું જ્ઞાન એવું આપેલું છે. અમે જાણતા હતા આ કાળના જીવોને જો કશું લાંબુ જ્ઞાન આપીએ ને તો વેશ થઈ પડત. શું આરાધવાને બદલે શું આરાધે? એટલે વિજ્ઞાન બહુ હાઈ ક્લાસ આપેલું છે બધું. અને કશું વાંચવાનું નહીં, મહેનત નહીં, કશું નહીં. તે એને જાગૃતિ રહ્યા જ કરે, અને સંસારની મુશ્કેલીઓમાં પણ 5 આજ્ઞા સરસ પડાય. આ આજ્ઞા પાડે ને એટલે સંયમ ઉત્પન્ન થાય. એ સંયમ એ જ પુરુષાર્થ. આપણો સંયમ કયો કે જ્ઞાનમાં ન રહેતા હોય ને પાંચ આજ્ઞામાં રહેવા પ્રયત્ન કર્યા કરવો એ સંયમ કહેવાય. એટલે ક્રોધ માન માયા લોભને અટકાવવો એનું નામ સંયમ. તે આપણે જ્ઞાનમાં રહીએ તો ક્રોધ માન માયા લોભ અટકી જાય.
આજ્ઞા ચૂકાય ત્યાં પ્રકૃતિ ચડી બેસે.
આપની પાસે આવ્યો, જ્ઞાન લીધું, એને નિરાકુળતા તો ઉત્પન્ન થઈ જ જાય છે. પછી એ આજ્ઞામાં રહ્યો હોય તોય અને ના રહેતો હોય ને તો પણ એની એટલી બધી મસ્તી હોય છે.
પણ આજ્ઞામાં ના રહેતો હોય ને એને ધીમે ધીમે પ્રકૃતિ ચડી બેસે પછી.
હા, બસ આ પોઈન્ટ જોઈએ.
પ્રકૃતિ ચડી બેસે અને આજ્ઞામાં રહે એટલે પછી કોઈ એનું નામ ના લે, પેલું તો ખાઈ જાય. દાદાની કૃપાથી એકડીએ શાંતિ રહે, બીજું રહે, બે બે વર્ષ, પાંચ પાંચ વર્ષ સુધી રહે છે, પણ એનો અર્થ કશોય નહીં. ખાઈ જાય પ્રકૃતિ.
પ્રકૃતિ ખાઈ જાય એટલે? પ્રકૃતિ ચડી બેસે એટલે?
પ્રકૃતિ પોતાના સ્વરૂપ કરી નાખે પાછી મારી ઠોકીને. અને સહેલામાં સહેલી આજ્ઞા છે, કંઈ અઘરી નથી. અમે પાછી બધી છૂટ આપી છે. આજ્ઞા પાળી નિરાંતે જલેબી અને ભજીયા બંને ખાજે પછી. આથી વધારે શું? ભાવતું ખાવાની છૂટ આપી છે. જો ત્યાં બંધન કર્યું હોય તો બધી વાતમાં આ જ્ઞાનીનું બંધન આપણને શી રીતે પોષાય? પણ સહેલી સરળ આજ્ઞા છે, જેમ છે એમ જોવાનું. શું વાંધો?
જોવામાં વાંધો નથી, પણ જોવાતું નથી ને.
પાંચ ઇન્દ્રિયોના ઘોડા બધા જો પોતે હાંકતો હોય, તે પોતે લગામને ખેંચવી પડે અને આમ જરા ઊંચું ઢીલું કરવું પડે. એના કરતાં મેં કહ્યું, મૂકી દે ને બા, ઘોડા એવા ડાયા છે કે એ ઘેર લઈ જશે અને મુવા તું ઉલટો એ ઘોડાને લોહી કાઢે છે.
આજ્ઞા પાલને અનુભવાશે આત્મા.
દાદા, જે આત્મા આપ્યો છે ને એનો પૂરેપૂરો અનુભવ આમ કેવી રીતે આખો દિવસ રહે?
હા, પણ અવળો રહેતો હતો તે સવળો રહેવા માંડ્યો, એટલે આપણે પૂછી પૂછીને આગળ ચાલવા માંડીએ ને. પેલું 500ની ખોટવાળું હોય તે નિકાલ આવી ગયો, પણ જેમાં 5000ની ખોટ ગઈ હોય એ વાર લાગે, તે આપણે જોયા જ કરવું પડે ને.
બરાબર છે.
જેના ઉપર ભાવ હતો તેની ઉપર જ અભાવ કરવાનો છે. એટલે અભાવ રહેતો હોય તો આપણે જાણવું કે અહીં ભાવ બહુ રહેતો હતો તેનું આપણને કડવું મળે છે. એ પક્ષમાં બેસીએ એટલે સમજાય નહીં. સ્વતંત્ર થવું હોય તો એ બધું સમજી જવાય એવું છે. એના પક્ષને આપણે કામ જ શું છે? નહીં લેવા, નહીં દેવા.
દાદા, છૂટવું છે પણ છૂટાતું નથી.
બળ્યું છૂટવું છે પણ છૂટાતું નથી, તે તો તમે જાણો છો ને. તો એની મેળે જ ધીમે ધીમે આપણે એની પાછળ કર્યા કરશો તો છૂટી જશે. આપણે જાણવું જોઈએ કે અહીં આગળ આ પટ્ટી ચોંટેલી તે ઉખડતી નથી. પાણી ચોપડીએ, બીજું ચોપડીએ એમ કરતાં કરતાં ઉખડશે. ઉખડ્યા વગર છૂટકો જ નથી ને.
તો આશા રાખીને બેસી રહેવાનું?
આશા રાખવાની જ નહીં, બેસી રહેવાનું જ નહીં. આપણે જોયા કરવાનું છૂટતું નથી તે. આશા વળી કોણે રાખવાની? આશા હોય નહીં આત્માને. આ તો કંઈ એક જ કલાકમાં બધી ખોટ જાય. અનંત અવતારની ખોટ બે ત્રણ અવતાર જશે ને. આ પહેલાં તો લાખ અવતારે ના જાય એ દાદાના જ્ઞાનથી આટલું સરળ થઈ પડ્યું. તે ઉલટું દાદાના જ્ઞાનનું એ બોલવું જોઈએ કે ધન્ય ભાગ્ય મને આ જ્ઞાન પ્રાપ્ત થયું અને દાદા ભેગા થયા.
એવું નથી રહેતું. હવે એવું લાગે છે કે આપણે કેટલા હતભાગી છીએ કે આવા દાદા મળ્યા તો એ કામ કાઢી લેતા નથી આવડતું.
હા, દાદા મળ્યા તો કામ કાઢી લેવાનું. ફરી કંઈ આ તો જોવાના નહીં મળે. ના ચલાવી લે ને તો એ ખોટે છે તે પૂરી થઈ જશે, એની મેળે જ પૂરી થશે. પણ આપણે દાદાની પાછળ એમની આજ્ઞા પાડી કે આપણું કામ જ થઈ જવાનું, એનો વિચારેય કરશો નહીં, ખોટ કેટલી તે જોવાની નહીં, આપણે તો આજ્ઞા કેમ કરીને પડાય અને આપણે આજ્ઞા ભૂલાય નહીં એટલું જ, આમાં તે શું ખોટ વળી?
અપમાન કરે છે મૂર્તનું, હું અમૂર્ત છું.
દાદા, એ શુદ્ધાત્માની આપણામાં જે પ્રતીતિ થઈ ગઈ છે, જે લક્ષ્ય બેઠું છે, એને મજબૂત કરવા માટે આત્માના ગુણો સમજવા જોઈએ.
હા, આપણું કોઈ અપમાન કરે તો?
પણ તેની અંદર મને અપમાન કરનાર કોઈ છે જ નહીં.
આ લોકો અપમાન કરે છે તે કોનું અપમાન કરે છે? આ તો જે દેખાય છે તેનું અપમાન કરે છે, અને તે તો હું નોય. મારું અપમાન શી રીતે થાય? હું અમૂર્ત છું.
બરાબર.
કોઈ કહે તમે ચંદુભાઈ તરીકે કરો છો આ બધું, ને તમે ખાઓ છો પીવો છો ને, ત્યારે આપણે મનમાં નહીં, પ્રજ્ઞાથી સમજવાનું કે આ તો ઉદય કર્મના આધારે મારે કરવું પડે છે, મારે નથી કરવું છતાંય કરવું પડે છે. હવે એનું ઉપરાણું તો લેવાનું હોય જ નહીં ને?
ના, લેવાનું ના હોય.
એનું અપમાન કોઈ કરે ત્યારે આપણે સમજવું કે હું અમૂર્ત છું.
અમૂર્તના ધ્યાને શુક્લ ધ્યાન.
આ આત્માના ગુણો તો તમારે સ્વતંત્ર બોલવા માટે આપેલા છે. હું અમૂર્ત છું, મન વચન કાયા એ મૂર્ત સ્વરૂપી છે, હું અમૂર્ત છું. આ સંસારની સર્વ જંજાળો મૂર્ત સ્વરૂપી છે, હું અમૂર્ત છું. ધર્મ અધર્મ મૂર્ત સ્વરૂપી છે, હું અમૂર્ત છું. આ લોકો અપમાન કરે છે તે કોનું અપમાન કરે છે? દેખાય છે તેનું. મારું અપમાન શી રીતે થાય? હું અમૂર્ત છું. એ ગુણનું આરાધન, એ જ અમૂર્તનું આરાધન, અને એનું ધ્યાન કરવાથી, એનું મનન કરવાથી જ્ઞાન ઉત્પન્ન થાય. આ તો મનન છે, એમાંથી ધ્યાન ઉત્પન્ન થાય. ધ્યાન સીધું ના હોય, ધ્યાન સીધું કરી ના શકાય. કોઈ વસ્તુનું મનન કરીએ તેમાંથી ધ્યાન ઉત્પન્ન થાય, ત્યારે કહે ધ્યાન કશું થતું નથી. મુઆ, તારે હવે શાનું ધ્યાન કરવાનું?
અમૂર્ત છું એ અમૂર્તનું ધ્યાન કેવી રીતે થાય? એ તો મન વચન કાયાથી પર વસ્તુ છે.
ના, એ જ ધ્યાન કહેવાય. આ એ જ ધ્યાન. અમૂર્તનું ધ્યાન તો આખો દાડો તમને ચાલ્યા જ કરે છે. મહી હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, ત્યાં જતા જતા તમારા ધ્યાનમાં હતું કે નહીં?
હતું.
એ શુક્લ ધ્યાન, એ અમૂર્તનું ધ્યાન.
આત્માની અનંત શક્તિથી ઉકેલ.
અક્રમ વિજ્ઞાન સિવાય બની શકે એવું નથી આ.
ના, નથી બને એવું. બરોબર, હું અનંત શક્તિવાળો છું કહી દેવું.
બરાબર છે.
વિચાર આવે તો કોઈ વિચાર મહત્વનો હોતો નથી. જ્યાં સુધી એ વિચાર એની મેળે ચાલે ત્યાં સુધી ચાલવા દેવો, ના ચાલે ને પાછો મોકલે તો પાછો વાળી દેવો. એ પ્રમાણે જ હોય છે વ્યવસ્થિત. શું બને છે એ જ કરેક્ટ. એટલે બીજી ભાંજગઢમાં નહીં પડવાનું. હું અનંત શક્તિવાળો કહ્યું કે બધું બંધ થઈ ગયું. ગમે તેવું હોય તોય અનંત શક્તિવાળો છું એટલે ઉકેલ આવી ગયો. આત્માની શક્તિ પાર વગરની છે.
અવ્યાબાદ સ્વરૂપ સમજતા સેફ સાઈડ.
ખરી રીતે તો જ્ઞાની પુરુષે જે આત્મા જાણ્યો છે ને, એ આત્મા તો કોઈને કિંચિત માત્ર દુઃખ ના દે એવો છે. કોઈને કિંચિત માત્ર દુઃખ ન કરે અને કોઈ એને કિંચિત માત્ર દુઃખ ન દે એવો શુદ્ધાત્મા છે ખરી રીતે. પણ આપણે આ સત્સંગમાં બેસી બેસીને એ પદ આખું સમજી લેવાનું છે કે હું અવ્યાબાદ સ્વરૂપ છું. મારું સ્વરૂપ અવ્યાબાદ છે. મારું સ્વરૂપ એવું છે કે કોઈ જીવને કિંચિત માત્ર ક્યારેય પણ દુઃખ ન કરી શકે, અને સામાનું સ્વરૂપ પણ એવું છે કે એને દુઃખ ક્યારેય ના થાય. એવી જ રીતે આપણને પણ સામો દુઃખ ના દઈ શકે એ અનુભવ થઈ જાય. સામાન્ય એનો અનુભવ નથી, પણ મને તો અનુભવ થઈ ગયો. પછી મારાથી દુઃખ થશે એવી શંકા ના રહે. જ્યાં સુધી સામાને મારાથી દુઃખ થાય છે એવી શંકા સહેજ પણ થાય તો તેનું પ્રતિક્રમણ કરવાનું, એ શંકાનું નિવારણ કરવાનું. અને આપણું તો તેનું તે જ સ્વરૂપ છે. અવ્યાબાદ જ્ઞાની પુરુષે જે ગાદી પર બેસાડ્યા તે ગાદી પર બેઠા બેઠા કામ કર્યા કરવાનું, એ અવ્યાબાદ એવું પોતાનું સ્વરૂપ છે. છતાંય આ માની લીધું છે કે આ મને થયું, આને હું છું માન્યું એટલે દુઃખ થયું, આ દજાય છે ને બીજું થાય છે ને બધી અસરો થાય છે ને, એટલે અમે એ સ્વરૂપમાં બેસાડીએ છીએ, પછી આપણે કશું દુઃખ ના હોય.
હવે દાદા કોઈ મુશ્કેલી ના નડે.
તારું સ્વરૂપ અવ્યાબાદ સ્વરૂપ જેવું લાગ્યું તને?
હા.
કોઈનાથી દુઃખ ના થાય એવું સ્વરૂપ છે.
દુઃખ ના થાય હવે.
સેફ સાઈડ વાળો થઈ ગયો તું. આ જગતના લોકો તને કંઈ પણ અનસેફ કરવા માગે તો તું સેફ સાઈડ વાળો થઈ ગયો. કારણ કે આ જ્ઞાન સમજ્યો. આ જ્ઞાન સમજે તે બધાને આવું થઈ ગયેલું હોય, દરેકને કશું જ ના થાય. ગાળો ભાંડે તોય કશું નહીં, મારે તોય કશું નહીં, લૂંટી લે તોય કશું નહીં, અને છતાં નફટ હોય નહીં. નફટને કશું ના થાય, પણ એ તો નફટને કશું ના થાય એટલે જાણે કે દુનિયાએ કાઢી નાખેલો માણસ. આ તો દુનિયામાં સદવિવેકવાળો કેવો જાગ્રત, નિરંતર જાગ્રત.
અપમાનમાં જ્ઞાનીને વર્તે સનાતન સુખ.
આત્મામાં પરમ સુખ જ છે, પણ કલુષિત ભાવને લીધે એ સુખ આવરાય છે. આ સુખ ક્યાંથી આવે છે? વિષયોમાંથી, માનમાંથી, ક્રોધમાંથી, લોભમાંથી. આ કશામાંથી ના આવે તો સમજવું કે આ સંકિત છે. આઈમાં ઇન્ટરેસ્ટ આવે, ઉમાં ઇન્ટરેસ્ટ આવે તો નર્યું સુખ જ છે. સુખનું ધામ છે, પરમ સુખનું ધામ, અનંત સુખનું ધામ. જે સુખ આવ્યા પછી ક્યારેય પણ દુઃખ હોય જ નહીં. ફાંસીએ ચડાવે તોય નહીં. ફાંસીએ ચડાવે તો ફાંસીએ ચડનારો ચડે છે, જાણનારો જાણે છે. પૂદગલ ફાંસીએ ચડે, આત્મા કોઈ દાડો ફાંસીએ ચડે નહીં. આ અંબાલાલને તમે ગાળો ભાંડો, માર મારો તો મને અસર થતી નથી, કારણ બે તદ્દન જુદા રહે છે. ફાંસીએ ચડાવો તો એ મને વાંધો નથી. મારી ઈચ્છા ના હોય પણ છતાં તમે બધા ચડાવો તો પછી એનો વાંધો નથી, કારણ મારે પાડોશી તરીકે એટલું તો રાખવું પડે કે મારી ઈચ્છા ના હોવી જોઈએ. એમણે મારા ધક્કા ખાધા છે, મારું કામ કર્યું છે, એટલો ઉપકાર તો મારે માનવો પડે ને. પાડોશી તરીકે રહે છે આ. તો તમે ચંદુભાઈની જોડે પાડોશી તરીકે રહેશો ત્યારે ત્યાં આગળ સનાતન અનુભૂતિ થાય. જેટલું ઊંધું ચાલ્યા તેટલું ઇગોઇઝમ વધે, અહંકાર વધે, ને જેટલો ઇગોઇઝમ ઓગળે તેટલું સુખ વર્ત્યા કરે. અમારે ઇગોઇઝમ ખલાસ થઈ ગયો હોય તેથી નિરંતર સનાતન સુખ રહે. દુઃખમાં એ સુખ રહે તે ખરું સુખ. કોઈ અપમાન કરે ત્યારે પોતાને મય સુખ લાગે ત્યારે એમ થાય કે ઓહો આ કેવું સુખ.
અપમાન પચાવે તે જ્ઞાની થાય.
અમને 26 વર્ષથી ટેન્શન ઊભું થયું નથી એક સેકન્ડે. ગાળો ભાંડે, ધોલ મારે, જેલમાં લઈ જાય તો એમને ટેન્શન ઊભું ના થાય. અને એ શક્તિ તમારામાંય છે. તમારે ફક્ત શક્તિ કેળવવાની જરૂર છે. જે સામાન મારામાં છે એ સામાન તમારામાં છે. આ જ્ઞાન જ મોક્ષે લઈ જાય એવું છે, પણ તમારી જાગૃતિથી એને બહુ હેલ્પ કરવી જોઈએ. પછી પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષ થયા પછી પુરુષાર્થ હોય. પ્રકૃતિને પુરુષ બે જુદા થયા. જ્યાં સુધી તમે ચંદુભાઈ હતા ત્યાં સુધી પ્રકૃતિ હતી. તે પ્રકૃતિ જેમ નચાવે તેમ તમે નાચતા હતા. તમે પુરુષ થયા ને પ્રકૃતિ જુદી થઈ ગઈ. પુરુષ થયા પછી પુરુષાર્થ ઉત્પન્ન થાય. પુરુષાર્થમાં એ જાગૃતિ તો છે જ. પુરુષાર્થમાં તો ફક્ત બીજું શું, આપણે નક્કી કરવું જોઈએ, સ્થિરતાપૂર્વક બધી વાતચીત કરવી જોઈએ. તમે શુદ્ધાત્મા અને આ ચંદુભાઈ, હવે તમારે ચંદુભાઈની દેખરેખ રાખવાની પાડોશીની પેઠે, અને ચંદુભાઈને મુશ્કેલી આવી જાય તો આપણે ચંદુભાઈનો ખભો થાબડીને કહેવું, પહેલાં એક હતા તે હવે બે થયા, પહેલાં તો કોઈનો સહારો જ ન હતો, પોતે જ પોતાની મેળે સહારો ખોળતા રહે, એકના બે થયા. આવું કોઈ ફેરો કર્યું તું કે નહોતું કર્યું?
કર્યું છે.
તે ઘડીએ આપણને જુદી જાતનું લાગે ને, જાણે આખા બ્રહ્માંડના રાજા હોય ને એવી રીતે આપણે બોલવાનું હોય. આ બધું મારા અનુભવની વાત તમને બધી દેખાડી દીધી. જગતની ધોલો ખાજો એમાં આત્માનો સ્વાદ છે, આપવામાં સ્વાદ નથી. આપીને તો ઊભું થયું છે આ. જ્ઞાન મળ્યા પછી અપમાન પચાવતા આવડે તો તે જ્ઞાની થઈ જાય. જય સચ્ચિદાનંદ.
જોવું અને જાણવું છે જ્યાં, પરમાનંદ પ્રગટે છે ત્યાં.
શુદ્ધાત્માનું લક્ષ્ય નિરંતર રહે છે, છતાં ઘણી વખત મન ડિપ્રેસ થઈ જાય છે, તેનું શું કારણ?
આપણું જ્ઞાન તો શું કહે છે કે ચંદુભાઈને શું થાય છે તે જોયા કરો, બીજો કોઈ ઉપાય જ નહીં ને. વધારે કચરો ભરી લાવ્યો છે તેવી આપણને ખબર પડી જાય ને.
તે વખતે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ રહેતો નથી, અને આ મન વચન કાયાથી હું જુદો જ છું એવું તે વખતે નથી રહેતું.
એ જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ના રહે તો તને ખબર જ ના પડે કે આ ચંદુભાઈનું જતું રહ્યું છે. આ ખબર કોને પડે છે? માટે આ તો તદ્દન જુદું રહે છે. તને મિનિટે મિનિટની ખબર પડે.
પણ ખબર પડ્યા પછી એ બંધ થઈ જવું જોઈએ ને, અને પાછું આત્મા તરફ વળી જવું જોઈએ ને.
એ વળ્યું વળે એમ નથી. તમે શું વાળો એવા છો?
એટલે દાદા, આ રીતે મશીનરી અવળે રસ્તે ચાલ્યા જ કરે ને, આપણે એને જોયા જ કરવાનું ફક્ત?
ત્યારે બીજું શું કરવાનું? અવળો રસ્તો ને સવળો રસ્તો બેવ રસ્તા જ છે, એને જોયા કરવાનું.
પણ અવળે રસ્તે આખો ભાવ નકામો જાય ને.
પણ તેમાં આમ કકળાટ કરો તો શું થાય? એને જોયા કરવું એ જ પુરુષાર્થ છે. પુરુષાર્થની સમજણ નહીં પડવાથી તમે ગૂંચાઈ જાઓ છો. આ તો ખાલી સફોકેશન જ છે.
છેવટે પછી કંટાળો આવે છે કે આ બધું શું થાય છે.
કંટાળો આવે તો ચંદુભાઈને આવે, આપણને ઓછો આવે છે. અને આપણે ચંદુભાઈને ઠપકો આપવો, એની પાસે સાંજે પ્રતિક્રમણ કરાવડાવવું. આત્માનો સ્વભાવ એવો છે કે આટલુંય જાણ્યા વગર રહે નહીં. શું શું થયું તે બધું જ એ જાણે. આ બહારના બીજા કોઈ કેમ ફરિયાદ કરવા નથી આવતા કે મને આજે આવું થાય છે તેવું થાય છે?
એમને સમાધિ રહેતી હશે?
આત્મા પ્રગટ છે જ નહીં ત્યાં પછી સમાધિ શી રીતે થાય? અહંકાર જ કામ કર્યા કરતો હોય ત્યાં આત્મા પ્રગટ જ નથી. તમારે તો આત્મા પ્રગટ થઈ ગયો છે તેથી આ બધી ખબર પડે છે, નહીં તો બીજો કોઈ કેમ આવું બોલતો નથી?
પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાન વાણીમાંથી સંકલિત. જય સચ્ચિદાનંદ.